मंगलमूर्ति महाप्रभो सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समर सदा अनु परम दयालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम दमने व्रणम नाम वारम वारहुं शीश हे नाथ दिख हर हरि शांति दाता छो स्वामी अनंत भुवन ना एक पति आपज छो बहुनामी करता एक तमे हवा थी सर्वे मरो तमने फल हमें तो वाला भोगविए अपनो आनंद केवल राजी रे जो प्राण बदी प्रियवर स्वामी नाथ नावलिया हेतलिया हरी लटकाला सुख संगात पामो छे तुझने भले बधुज छूटी जाय एक ज इच्छा और विषय पिया बस तुझने मलाय ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः बोलो स्वामी नारायण भगवान हरि कृष्ण महाराज वाला भक्तो भगवान श्री हरि ने लखेली आ शिक्षा पत्री ऊपर निष्कान स्वामी जे गुजराती भाषा लखी पद्य में एनी आ पवित्र धनुर्मास में वडोदरा कालीबाग स्वामीनारायण मंदिर में घनश्याम महाराज की सानिध्य कथा चाले छे। परमात्मा की अनुपम आज्ञाओ जे मने अने तमने अति सुखदायी छे ते आज्ञाओ बराबर समझीने जीवन में पाळवा माटे आ कथा बहुज उपयोगी छे। आजे आपणे भगवान स्वामीनारायणना दिव्य वचनों ने बहुधा भूलता जाइए छीए अने एने कारणे आपणा मां विशेषतया काम क्रोध लोभ मोह राग द्वेष आशा तृष्णा आ बधो अधर्म वंश पेसे छे। कलयुगनु वातावरण आपणने स्पर्शे छे। आपणे भगत होवा छतां जाणे भगत नथी એવા થઈ જઈએ છીએ। માટે ભગવાનના ભક્તને ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખવું જોઈએ। હવે આત્મનિવેદી ભક્તોના ધર્મો ભગવાન શ્રીહરિ કહે છે।
आत्म निवेदी जे मारा जन
आत्म निवेदी जे मारा जन
राजा अम्बरीश जेवा पावन
राजा अम्बरीश जेवा पावन
प्रथम कयो अनुक्रम जेवो
प्रथम कयो अनुक्रम जेवो
करो मानसी पूजा लगते वो
करो मानसी पूजा लगते वो
पाछे कृष्णनी प्रतिमा जे हा
पाछे कृष्णनी प्रतिमा जे हा
होय धातु पाषाण निते हा
होय धातु पाषाण निते हा
अथवा शालिग्राम सुखकारी
अथवा शालिग्राम सुखकारी
तेने पूजवा प्रेम वधारी
तेने पूजवा प्रेम वधारी
नित्य जोई देश काल जेवो
नित्य जोई
शक्ति प्रमाणे पूजा पोलेवो
शक्ति प्रमाणे पूजा पोलेवो
चंदन पुष्प फल जल आदि
चंदन पुष्प फल जल आदि
पूजो प्रभु ने तजी उपाधे
पूजो प्रभु ने
कृष्ण मंत्र अष्टाक्षर
पाछे कृष्ण मंत्र अष्टाक्षर
तेने जपवो आनंद भर
तेने जपवो आनंद भर
पाछे कृष्ण स्तोत्र पाठ करवा
पाछे कृष्ण स्तोत्र पाठ करवा
का तो ग्रंथ वाची विचारवा
का तो ग्रंथ वाची विचारवा
जे भणान होय गीरवाण
जे भणान होय गीरवाण
ते जपो हरि नाम सुजान
ते जपो हरि नाम सुजान
हरि नाम सुजान
हरि नाम सुजान
આ આત્મનિવેદી ભક્તોના ધર્મો છે. શિક્ષાપત્રીમાં 6 શ્લોક છે એમના, એના વિશેષ ધર્મો કહેવાય. આ સામાન્ય ધર્મ જ ચાલે છે, પરંતુ એની અંદર આ 6 શ્લોક એ બધાને માટે નહીં, આત્મનિવેદી જે ભક્તો હોય એને માટે છે. આત્મનિવેદી થવું હોય તો એને પાળવાના, ના થવું હોય તો કાંઈ નહીં. અધિકાર પરત્વે છે. હવે કે છે કે આત્મનિવેદી જે અમારા ભક્તો અમરીશ રાજા જેવા જે છે, તેમણે પ્રથમ અમે જે કહ્યું વહેલા ઉઠીને જે કાંઈ કરવાનું ત્યાંથી માંડીને એ બધું એમ જ કરવાનું. માનસી પૂજા સુધી એમ કરવાનું જે બધું બતાવ્યું છે. માનસી પૂજા પછી થોડો ફેરફાર બતાવે છે. પછી કૃષ્ણની પ્રતિમા જે હરે હોય ધાતુ પાષાણની તે હરે અથવા શાલગ્રામ સુખકારી એને પૂજવા પ્રેમ વધારી નિત જોઈ દેશકાળ જેવો શક્તિ પ્રમાણે પૂજા પોલેવો ચંદન પુષ્પ ફળ જળ આદિ પ્રેમથી બધી ઉપાધિ તજીને ભગવાનમાં લાગી જવું. ઉપાધિ આને કે સંકલ્પ વિકલ્પ બીજા ત્રીજા ટેન્શન આ તે બધી દુનિયા ભૂલી ભગવાનમાં લાગી જવું. પછી ભગવાનનો મંત્ર જપ કરવા, એને કે ભગવાનની માળા ફેરવવી, અતિ ભાવથી આનંદભર પછી કૃષ્ણ સ્તોત્ર પાઠ કરવા, કાં તો ગ્રંથ વાંચીને વિચારવા. પૂજા પૂરી થાય ને પછી વિસર્જન મંત્ર કર્યું, ભગવાનની માળા કરીએ, પછી તપની કરીએ, પછી પદીખણા ફરીએ, પછી દંડવટ કરીએ, પછી ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ, વિનવીએ, અને પછી વિસર્જન મંત્ર કરીને પરમાત્માને મૂર્તિમાંથી અંતરાત્મામાં પધરાવીએ, અને પછી સ્તોત્ર ગાવા, સ્તોત્ર પાઠ. સંસ્કૃત ના આવડતું હોય તો એને કીર્તનો ગાવા ગુજરાતી, કાં તો પછી ભગવાનના નામ જપવા, ગ્રંથો વાંચવા અને વિચારવા. સંસ્કૃત ભણ્યા હોય તો સંસ્કૃત વાંચો, હિન્દી ભણ્યા હોય તો હિન્દી, ઇંગ્લિશ ભણ્યા હોય તો ઇંગ્લિશ, જે ભાષા ભણ્યા હોય એ ભાષાના ગ્રંથો કે કીર્તનો કે સ્તોત્રો જે તમારી પાસે હોય એને વાંચો ને વિચારો. કેમ જે આ રોજિંદા સશાસ્ત્રના અભ્યાસથી ભગવાન તરફ પ્રગતિ તત્કાળ થાય છે. રોજ રોજ નવો ઉમંગ વધે છે, રોજ રોજની બદીઓથી આપણે બચી જઈએ છીએ, આપણામાં આવતા સંસારના ભાવોને રોકી શકીએ છીએ કથાના જ્ઞાનથી. એટલા માટે રોજે રોજ પૂજા પછી થોડું ઘણું સશાસ્ત્ર વાંચન દરેકે કરવું જોઈએ, કીર્તન, સ્તોત્રપાઠ વગેરે. જે ભણ્યા ન હોય ગિરવાણ રે તે જપો હરિ નામ સુજાણ. ગિરવાણ ન ભણ્યા હોય એટલે કે સંસ્કૃત ન ભણ્યા હોય તેને સ્તોત્ર કાંઈ ન બોલાય તે કાંઈ નહીં, અથવા તો સ્તોત્ર કંઠે કરી લીધું હોય, ભલે આપણે સંસ્કૃત ન ભણ્યા હોય, પણ ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ, આ જો તમે કંઠે કરી લીધું હોય તો એનો અર્થ પણ કોઈક સાધુ પાસેથી થોડો થોડો જાણી લેવો, કારણ કે અર્થાનુસંધાન સહિત બોલાયેલું સ્તોત્ર તમને બહુ જ ઉપયોગી થશે અને ફળદાયક થશે, પ્રેમવર્ધક થશે, જ્ઞાનવર્ધક થશે, સંસાર નાશક થશે, મોહ નાશક થશે. અને ભગવાનના નામનો જાપ કરવાનું કહ્યું ને તે પણ અર્થાનુસંધાન સાથે છે. સ્વામિનારાયણ 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 બોલો કે બ્રહ્મામ કૃષ્ણ દાસોસ્મી બ્રહ્મામ કૃષ્ણ દાસોસ્મી, અથવા શ્રીકૃષ્ણત્વમ ગતિર્મમ શ્રીકૃષ્ણત્વમ ગતિર્મમ જાપ કરો, બરાબર. સહજાનંદ સહજાનંદ જપો, ઘનશ્યામ ઘનશ્યામ નીલકંઠ નીલકંઠ જપો, જપો ભગવાનના નામ. પણ એ નામનો શું અર્થ થાય છે એની તમને પૂરેપૂરી જો ખબર હોય અને એ અર્થ સાથે નામનો જાપ થાય તો તત્કાળ સિદ્ધિ થાય છે. એમનામ નામ લીધે રાખીને એનો અર્થ શું થાય એની ખબર ન હોય તો પોપટ નથી બોલતો રામ રામ એવું થાય, એનું પૂરું ફળ ન થાય. ભગવાનનું નામ બિલકુલ નિરર્થક તો નથી જ જાત, અજ્ઞાન વસાર લીધું હોય તો પણ એ ફળ તો ઘણું આપે છે, પણ પેલું નામ બરાબર મહિમા સમજીને લીધું હોય ને તો બહુ મજા આવે. પોપટ બચારો રામ રામ બોલે પણ રામ શું છે એની ખબર નહીં, એને તો શીખવાડી દીધું એટલે બોલે. તમને એક એક્ઝામ્પલ આપું, અર્થાનુસંધાન સાથે જપ કોને કહેવાય? હું તમને એક જ નામ આપું છું, જલેબી. જો તમારા મનમાં એનો આકાર, એનો રંગ, એનો સ્વાદ, એની માધુર્યતા બધું સ્ફૂરી આવે. જલેબીનો ગુણ, પછી જલેબીનો આકાર, એનો રંગ, ગુણ, આકાર, રંગ, એનાથી થતા ફાયદા, એનો પ્રભાવ બધું જ પૂરી આવે. એ શું મહત્વ છે એમ સ્વામિનારાયણ એમ બોલો એટલે તમને સ્વામિનારાયણનો આકાર, એનો રંગ, એનું સામર્થ્ય, એનું રૂપ, એનો પ્રતાપ, એનું ઐશ્વર્ય, એના ગુણ, એની વિભૂતિ, એનું પરાક્રમ, આ બધું તમને આમ ફરી આવવું જોઈએ કે એ તો આવા રૂપાળા, કરોડો બ્રહ્માના રાજા, આવા પ્રતાપી, આવા સમર્થ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ દયાળુ, મારા આત્મા મારું સુખ, એ બધું એક હામટું સાંભળી આવવું પડે નામે નામે. એને અર્થાનુસંધાન સહિત નામ જપ કર્યો કહેવાય. અર્થાત નામીય સહિત નામ લીધું ગણાય. ભગવાન સ્વામિનારાયણે એક કાગળમાં લખ્યું હતું કે નામીય સહિત જે નામ લેશે એને તત્કાળ મુક્તિ મળશે, જો થોડા નામ લેશે તો દેહ મુક્તિ વખતે મુક્તિ મળશે, જો વધારે નામ લેશે તો સતે દેહ તે મુક્તિ મેળવી લેશે અને અક્ષરધામનો આનંદ આ મનુષ્ય દેહમાં જ એને પ્રાપ્ત થશે. વધારે વધારે નામીય સહિત નામ જપ્યા કરશે તો તત્કાળ ભગવાન કે હું એના હૃદયમાં પ્રગટ થઈશ, એને મારો આનંદ હું અહીં ને અહીં દેવા માંડીશ, આ જ લોકમાં આ જ દેહમાં. બહુ નામ જપશે અર્થાનુસંધાન સહિત તો પોપટ જેમ જપ્યા કરે તો કાંઈ ફળ થતું નથી. મન કંઈક હોય, આંખ્યું કંઈક હોય, કાન કંઈક હોય, અને જીભ પાછી ભગવાનનું નામ લેતી હોય અને હાથમાં માળા ફરતી હોય, પૂરું ફળ ન થાય. હાવ ફેલતો નથી જતું, પણ આંખ્યો ભગવાનમાં હોય અર્થાત તમારી કોઈ પણ ઇન્દ્રિયની વૃત્તિ આંખ્યો બંધ કરીને ફેરવતા હો તો હૃદયમાં ભગવાનમાં વૃત્તિ હોય, કાનની વૃત્તિ પણ ભગવાનમાં હોય, મનની વૃત્તિ ચિત્તની વૃત્તિ બધું ભગવાનમય હોય, અને જો નામ જપાતા હોય તો એ ભગવાનના નામો જ ભગવાન પાસે તત્કાળ લઈ જાય છે. માટે ભગવાનના ભક્તોએ અર્થાનુસંધાન સાથે જપ કરવો જોઈએ. સમજી ગયા? અને પૂજા પત્યા પછી એકાદું વચનામૃત, એક બે કીર્તન. મૂર્તિના કીર્તન તો તમે પૂજામાં ગાઈ શકો, સંતો ગાતા હોય છે. અથવા આજકાલ તો તમારે એક ઉપાય કરવો હોય તો બહુ સારો છે, તમે કેમ નહીં કરતા? સુંદર મજાની સારી સારી હરિસ્મૃતિ જેવી કેસેટો, ધૂનની કેસેટો મૂકીને જ પૂજા કરવાની. ધીમી ધીમી ધૂન વાગતી હોય, ધ્યાનની કેસેટ હોય, હરિસ્મૃતિની હોય, કાળની વૃત્તિ કમસે કમ ભગવાનમાં લાગેલી રહે તોય કેટલું સારું. કદાચ આંખની વૃત્તિ ક્યાંક આજુબાજુ ખખડે ત્યાં જાય, પણ કાનની વૃત્તિ રહે, જેટલી ઇન્દ્રિયોની રહે એટલી ઇન્દ્રિયોની વૃત્તિઓ પ્રયાસ કરીને ભગવાનમાં રાખો. આપણે ભગવાનની મૂર્તિ સામે આમ જોઈ રહ્યા હોઈએ અને મન ક્યાંક બીજે યોગ્યું હોય તો કમસે કમ બહુ ભગવાન સાંભળ્યા નહીં, પણ થોડો થોડો ભગવાનનો આકાર તો આંખમાં દેખાણ્યા કરે. એટલે ડાયા માણસો છે ને એ પોતાના ટેબલ આગળ ભગવાનનો ફોટો રાખે, ઘરમાં ભગવાનના ફોટા રાખે, પોતાના પાકીટમાં ભગવાનનો ફોટો રાખે, કારમાં રાખે. આ ભગવાનમાં વૃત્તિઓ રાખવાનું અનુપમ સાધન છે. આપણા શાસ્ત્રોએ એક વાતનો નિચોડ કાઢીને આપણી આગળ પ્રસ્તુત કર્યો છે કે વધારે વધારે હૃદય મંદિરમાં બે દ્વારથી જ જગત અથવા તો ભગત ભગવાન લઈ જાય છે. જગત બે દ્વારેથી વિશેષ અંદર જાય છે, એટલે કે ભગવાન પણ આંખ અને કાનથી વધારે અંદર જાય છે, અને આ દુનિયા પણ આંખ અને કાનથી જ વધારે અંદર જાય છે. આમ તો જ્ઞાને ઇન્દ્રિયો બધી ગણાય પાંચે પાંચ, એ પાંચેયથી નોલેજ થાય છે, પરંતુ આંખ અને કાનથી જેટલું નોલેજ થાય છે ને એટલું બીજી ઇન્દ્રિયોથી નથી થતું. આજકાલ ટીવી વિડિયા અને રેડિયા એ જ્ઞાનનું માધ્યમ છે, એમાં વિશેષમાં વિશેષ ટીવી. ટીવી ઇન્ટરનેટ એ જ્ઞાનનું વધારે વધારે અત્યારે દુનિયાભરમાં અવલંબન છે. માત્ર બે જ ઇન્દ્રિયો એમાં કામે લાગે, પડદા ઉપર ચિત્ર જોવો અને કાનથી એમાં આવતી સ્ટોરી સાંભળો, એટલે તમને બધું સમજાઈ જાય. બે જ ઇન્દ્રિયો, તમે ખોડી જેમ બેઠા હો, બે જ ઇન્દ્રિયો. તો આ બે ઇન્દ્રિયોથી તમે દુનિયાને અંદર ઉતારી શકો છો, તમે બધું જ સમજી શકો છો. તો આ બે જ ઇન્દ્રિયોથી તમે ભગવાનને અંદર લઈ જઈ શકો છો, ભગવાનને સમજી શકો છો. બે ઇન્દ્રિયોથી ભગવાન વધારે વધારે અંદર જાય છે. એટલા માટે આ બે ઇન્દ્રિયોએ કરીને ભગવાનને અંદર લઈ જવાનું માધ્યમ એ વીસીડી ડીવીડી છે. એ લ્યો અને કથા ઘરમાં સાંભળ્યા કરો. સારું, તમારી એક ઇન્દ્રિય તમે છે તે ન રાખી શકો, આંખ. કેમ જે કામ કરતા કરતા, કાર હાંકતા હાંકતા, જોબ કરતા કરતા તમારે ભગવાન અંદર લઈ જવા હોય તો તમે MP3 રાખો. તો કમસે કમ એક કાનની વૃત્તિ તો ભગવાન મારી એ કથા કીર્તનમાં રે. એ શું કામ ચૂકો? એટલા બધા તો તમે ભાન મઠ્ઠા નથી ને, તમારે ભગવાન મેળવવા છે ને. તો આપણી ચાર ઇન્દ્રિયો આપણે સંસારમાં જોડી રાખીએ, પણ એક ઇન્દ્રિયમાં તો ભગવાન નાખો, ત્યાંથી તો ધોધ જવા દો, તોય કામ થઈ જાય. જહાં તક મેરી આવાજ પહોંચતી હૈ તબ તક મેરે શ્રોતાઓ કો મેરા ભાવ સે જય સ્વામિનારાયણ. અમેરિકાના માણસો બહુ ડાયા છે, એને એક એકને દોઢ દોઢ કલાક દૂર જોબે જવાનું. એ લોકોએ કાનથી ભગવાનને અંદર લઈ જવાનું કામ બહુ કર્યું છે. બાકી એને મંદિરે તો અઠવાડિયે એકાદ વાર દર્શને જવાય ને આંખથી ભગવાન અંદર લે. બાકી એને ઘરે ભગવાનની મૂર્તિ હશે, મંદિર હશે, ત્યાં હવારે હાંજ કે આખો દી તો ન બેહાય, હવારે હાંજ ઘડીક દર્શન કરે. પછી તો એ પોતાની કારમાં પોતાની ઓફિસે ભગવાનની મૂર્તિ રાખે અને આંખેથી ભગવાનને અંદર ઉતાર્યા કરે, અને કેસર ચાલુ રાખે એટલે કાનેથી અંદર ઉતર્યા કરે, અને જ્યારે ટાણું આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કાંઈ કીર્તન બોલે એટલે જીભેથી ભગવાન અંદર જાય. અને આપણે જે ઘનશ્યામ મહારાજ બહાર પાડ્યા છે, આ હા હા હા, ઘરો ઘરે એને સુંદર વાઘા પહેર્યા છે, એને બસમાં લઈને ચૂમી લો એટલે ત્વચાથી ભગવાન અંદર ઉતરે, સ્પર્શેન્દ્રથી એનાથી અંદર જાય. અથવા ઘનશ્યામને તમે સારા તુલસી પત્ર ફૂલના હાર પહેર્યા હોય, અત્તર લગાવ્યું હોય, તો એ ભગવાનનું પ્રસાદીનું અત્તર આમ સુંઘો મહા ઘનશ્યામ, તો એ નાસિકાથી ભગવાન અંદર જાય. આમ પાંચે ઇન્દ્રિયો દ્વારા ભગવાનને અંદર ઉતારવા એમ ગોપાલ સ્વામી કહેતા હતા. આ એક યોગ સાધના છે, પણ એમાં વિશેષમાં વિશેષ ઓનલી બે ઇન્દ્રિયોથી ભગવાન અંદર જાય છે, અથવા તો જગત અંદર જાય છે. બે ઇન્દ્રિયોથી જગતને અંદર જાતું રોકો અને એની જગ્યાએ ભગવાનને અંદર તમે જવા દો તો અંદર નેરા ભગવાન 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 થઈ જાય. સપના એ ભગવાનના, વિચારો એ ભગવાનના આવી જાય. ખ્યાલ આવ્યો તમને? ખેતરમાં તમે ખડ બધું કાઢી નાખો અને નકરા ઘઉં વેરી દો, બાજરો વેરી દો, બરાબર છે? પછી એ ખેતરમાં જ્યારે જ્યારે પાણી પડે ત્યારે નિરા ઘઉં ઉગે. એટલા બધા ઘાટા નાખી દો ને તો ખડનું કોઈક બી હોય ને તો ઘઉંના ઉગવાની ભીષણીમાં દબાઈ મરે, નીકળી જ ના કે બહાર. એમ તમે કાન દ્વારા ને આંખ દ્વારા હૃદયમાં એટલા બધા ભગવાનના સંસ્કાર વાવી નાખો, એટલા બધા નાખી દો ભગવાનના કથા કીર્તન ધૂન સારા વિચાર વચનામૃત આ તે, અંદર એટલું બધું બિયારણ હૃદયની ભૂમિમાં ઘાટું પાથરી દો ને ભગવાન સંબંધિત, એ બધું ફોસમાં ઉગે એટલે કે જોશમાં એના વિચારો આવે બધા. પછી કોઈક નબળો વિચાર આવવાનો થાય ને તો હારા વિચારમાં ભીમ આવીને શેપાઈ મરે, મેલકી ને મેલકી બાર જ ન નીકળી કે. માટે હૃદય ભૂમિમાં નબળા વિચારના ખડને કાઢી નાખી અને પછી તમે આ સારા વિચારનું વાવેતર કરી નાખો. પણ હૃદયમાં સારા વિચારનું બિયારણ નાખવા માટે પરમેશ્વરે આમ તો આપણને પાંચ દાંડવાઓ આપ્યા છે. દાંડવામાં ખબર પડે તમને, કાઠિયાવાડીની ખબર પડે, ખેતરમાં વાવે ને એમાં ઓવણી કહેવાય જે પેલી ઉપર હોય, અને એમાંથી આમ પાંચ પાઇપો કાઢી હોય. એ પાંચ પાઇપો પેલા દંતાળના દાંતામાં જોઈન્ટ કરી હોય, અને પછી એ જે ઓરણી હોય એને ગળે વાવણીઓ બાંધ્યો હોય. એ વાવણિયાની અંદર બિયારણ હોય તો ખેડૂત એક હાથમાં પરોણો ને એક હાથમાં રાશ રાખે અને આમ બળદ હાંકે અને ઓરણીને આમ પાછો પકડી રાખે અને બીજે આ છે મુઠ્ઠી લે વાવણિયામાંથી અને એ ઓરણીમાં નાખે ઓળણીમાંથી અનાજ એ પાંચેય પાઇપોમાં જાય, પાંચેય પાઇપોમાં થઈને પાંચેય દાંતાઓમાં થઈને ભૂમિમાં જાય, ખ્યાલ આવ્યો? અને પાછળ એક લાકડું બાંધ્યું હોય એ તરત જ આમ 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 સપાટ કરે એટલે અનાજ દટાઈ જાય, એટલે ચકલા ચણી ન જાય. એટલે હવે એને પાણી અડે એટલે પટાપટ ઉગે. આ હું એટલા માટે કહું છું કે આપણે પણ ભગવાનના મંદિરમાં કે ઘરમાં આપણો જે રૂમ હોય કે મંદિર હોય કે જે હોય તે એ આપણી ઓળણી છે, બરાબર છે? આપણી પાસે જે શીડી વીશીડી જે બધું છે એ આપણો વાવણીઓ છે. આમ શરૂ કરો એટલે મુઠ્ઠી લીધી, બરાબર છે? એમાંથી ચિત્ર અથવા શબ્દો એ આપણે આમ સીધા નાખ્યા અંદર, બરાબર છે? એ પાંચેય ઇન્દ્રિયોથી આપણે રોજે અંદર આ પાંચ ઇન્દ્રિયોની પાઇપોમાં આપણી હૃદય ભૂમિમાં બિયારણ જવા દેવાનું, ખ્યાલ આવ્યો? અને પછી એ જ બિયારણ અંદર ઉગશે, એ જ તમારી પ્રેરણા બનશે અંદરથી. તમે અંદર નાખ્યું હોય ને એ જ તમારી પ્રેરણા બને, એવા જ વિચારો આવે ને એવા જ સ્વપ્ન આવે ને પછી એવા જ કર્મ થાય. માટે વાલા ભક્તો, પાંચે પાંચ ઇન્દ્રિયોમાં કદાચ તમે આ વાવેતર ન કરી શકો તો કમસે કમ એક બે ઇન્દ્રિયોમાં તો કરો, અર્થાત કેસેટો તો સાંભળ્યા કરો, બીજી કેસેટો રાખવી જ નહીં, કાઢી નાખવી ઘરમાંથી, આની આ જ કેસેટો, બીજા ફોટાય ઘરમાં ન રાખવા, ભગવાનના જ રાખવા. કમસે કમ દિવસમાં એક બે વાર આમ દર્શન થાય તો ઘણા નથી, ઘણા ને અમે કળ શીખવાડીએ છીએ પણ નહીં આવડતું. અમે યુક્તિઓ શીખવાડીએ છીએ કે તમે આમ કરો આમ કરો, પણ અમુક ભાનભઠ્ઠા સમજતા જ નહીં. અને ઘણા તો એટલા બધા વ્યવહારિક અને દોડડાયાને માનીને અહંકારીને સમાજમાં જાણે અમે કંઈક દેખાઈ હારા એમ થોમઠો દાંડીઓ લઈને મોક્ષ બગાડનારા છે. એ તો એવો જ વિચાર કરે કે પણ આવું કરીએ તો આપણને સમાજ કેવા માને. એટલે કેવા માને એટલે તમારે સમાજ અરે શું છે? તમારે શ્રી એરિયા અરે સંબંધ રાખવો જોઈએ. સમાજ હું તમને હાલવાનો છું. અમેરિકામાં અમે એક જગ્યાએ સ્ટીકરો લગાડ્યા તે કાઢી નાખ્યા એક ડોશીએ કે બંગલો ખરાબ દેખાય કે બોલો. અને ઘણાના ઘરમાં તો એવા ખરાબ ચિત્રો હોય, આપણે જઈને બેસી તેમ લાગે કે આ વેશ્યાને ઘેરી આવ્યા હું, એવા ચિત્રો રાખે બોલો. આપણને એમ થાય કે અલા ભલામણા તમે તો હરિભગત છો, આવું ન શોભે તમારે ત્યાં. કાઠિયાવાડમાં તમે આજ કોકને ઘેરે જાજો, એમાં તમે કુંડળ આવો ને કુંડળ, ત્યારે કુંડળના જે દરબારો છે ને પટગીરો એને ઘેરે જાય છે, આમ લાગઢ ભગવાનના ફોટા હોય એને ઘેરે. હો, એ કોક ફોટો એવો હોય કે આમ શંકર ભગવાન આમ જટા કરીને ઊભા હોય ને, સમજ્યા, ગંગાનો ધોધ માથે પડતો હોય ને. કોક ફોટો એવો હોય આમ ધ્રુવજી તપ કરતા હોય ને હરિ ભગવાન પ્રગટ થયા હોય. કોક ફોટો એવો હોય કે ભગવાન ગરુડ માથે બેહીને આમ કરી આમ ચક્ર છોડતા હોય ને ઓલો હાથી છે તે મગરના મોઢામાં જ પગ ખેંચતો હોય ને ચક્રોની આડ્યું હોય, એવા એવા રામ લક્ષ્મણ જાનકી ને આ તે બધા સારા સારા ફોટાઓ આમ લાઈન બંધ શોભાના રૂપમાં લગાડ્યા. આપણા લોકોમાં સૌરાષ્ટ્રમાં એ એક સંસ્કૃતિ ગણાતી, લગભગ ઘરે હોય. હવે બધા શું દર્યા, ભગવાનના ફોટા કાઢી નાખ્યા બધા. અને ઘણા આજકાલના યુવાની એવો અમેરિકામાં જાય ને તો નકરા કારના ફોટા રાખ્યા હોય ને, કાં તો કોઈક ખેલાડી હોય ને, કાં તો કોઈક એક્ટરાણી હોય ને, કાં તો કોઈક એક્ટર હોય ને, શારી ઘર ફોટા માટી દીધા હોય ભાઈ ભાઈની અદાવાળા, સમજ્યા? ઘરમાં એક છેડે પિયાનો હોય ને બે ત્રણ કેશિયા પીડ્યા હોય ને, અને આવું મોટું ટીવી હોય ને મોટો આવું ટેબલ, એમાં નકરી ફિલ્મની વીસીડી હોય ને એની બધી ભંગારમાં ભંગાર બધી હોય ને, અને પાછી હો ઉપરાંત ચેનલો હોય એના રિમોટ કંટ્રોલ સોફામાં પીડ્યા હોય, એક બાજુ કૂતરો હોય, બધી સમાવેટ કરીને બેસી ગયા હોય. હા, અને ક્યાંય દાદરાના ખૂણામાં એક નાનું એવું મંદિર રાખીને ભગવાન ગાયલ્યા હોય, ત્યાં રાજી રહેજો ને અમારું ભલું કરજો ભગવાન, કે કાંઈ વાંધો નહીં, લાગમાં આવશો તો કરી દઈશ ભલું તમારું, તમારી જાતના. ખરા છો, આ જીવ તો ભગવાન નહીં રમાડે છો, તારી બનાવેલી દુનિયા તને રે બનાવે, ગજબનું છે. માટે એવું ના કરશો પ્લીઝ, સમજો, કઈક સમજો. એને અવતાર દીધો છે, એ શ્વાસ ચલાવે છે, એ મટકું મરાવે તારે મરાય. ને જ્યાં એમને વાંક્યું થાય, પૂછ્યું સાહેબને, પેરેલિસિસનો આંચકો આવી ગયો, મટકા નહીં મારે, કાં તો કહો ઝટકા મારી છે. એમને એમ ડોળા રે, આહોડા લૂછા ઘરે પડખે બેઠા હોય, તમારા આંખ બંને જ થતી હવે નથી થતી. કેમ છે કોઈ આંખ બંધ કરીને ધ્યાન કર્યું નહીં, માનસી કરી નહીં, એટલે ઠાકોરજી પોળી પાડી દીધી. હવે બેન નહીં થાય, બોલો હું કામ ભગવાનને બનાવો છો? ભગવાનને એટલું બધું મહત્વ આપો કે બીજા કોઈને તમે આપેલું મહત્વ એ પ્રથમ સ્થાને ન ગણાય, બીજે સ્થાને જ હોય. ભગવાનને વન નંબરે રાખો. ભગવાન બહુ મુચ્છદી છે, એને તમે હૃદયમાં સૌથી વધારે જાજી જગ્યા નહીં આપો, ઘરમાંય તમે એને સૌથી વધારે જાજી જગ્યા નહીં આપો, તમારી લાઈફમાં પણ સૌથી વધારે એને જાજો સમય નહીં આપો, તો તમારી સાથે હરખા નહીં હાલે. કેમ જે ભગવાન છે ને, છેતરા એવા નહીં, અને બધી ખબર પડે છે. એ તરત કહે છે કે તમારા દિલમાં મારી જગ્યા જરીક છે ને, બાકી બધું બધું ખડક્યું છે. તમારા ઘરમાં મારી જગ્યા જરીક જ છે ને, બાકી તમે બીજું બધું ખડક્યું છે. તમારી 24 કલાકના દિવસમાં મારું સ્મરણ, મારો ટાઈમ થોડોક જ છે ને, બાકી બધો બીજાના માટે જ ને બીજાનો ટાઈમ છે. મને બધી ખબર પડે છે, ભગવાન એમ કહે છે, તમે કોણ છો, એ કેવા છો, એ તમને શું મારો મહિમા છે, અને શું તમે મને સમજ્યા છો, મને બધી ખબર પડે છે. પ્રભુ કે જરાય આઘી પાછી ના થતા નહીં, તમે દુનિયાને છેતરી શકશો મને નહીં. એટલા માટે ભગવાનને બનાવવાનું બંધ કરીએ. મેં કહ્યું એમ, કમસે કમ એકાદ ઇન્દ્રિયમાં અખંડ ભગવાનનું અનુસંધાન રહે એવી જીવન વ્યવસ્થા ગોઠવો. તમે ઘરમાં આમથા બેઠા હોય તો ભગવાનની મૂર્તિ સામે હોય, સ્ટીકર સારું લગાડેલું હોય, તમારી આંખની વૃત્તિ એમાં રહે ને ભગવાન સાંભળ્યા કરે. તમારે નવા માળા લઈને જપ કરવો પડે. તમે ઘરમાંથી બહાર નિકળતા હોય તો આમ ડોરમાં ભગવાન લગાડ્યા હોય, તમારે સહેજે વંદન થઈ જાય. છોકરા સ્કૂલે જાય તો આમ પગે લાગીને હાલ્યા જાય, સમજાણું. અરે છોકરાની બુકોમાંય તમે નાના નાના સ્ટીકર લગાડી દો, ન હોય ત્યાંથી લઈ જાઓ કાલીબાગ મંદિરેથી. આપણા સાધુ ગામડે ગામડે ફરે છે, થોક પણ સ્ટીકર દે છે. બોલો, ગોળ ચાંદા આપણે ભગવાન સ્વામિનારાયણને બહાર પાડ્યા, એમાં કોઈ પ્રકાશક નહીં, કોઈ પ્રેરક નહીં, કોઈનું સૌજન્ય નહીં, કોઈનું નામ નહીં, ઓનલી ભગવાન સ્વામિનારાયણ, લોર્ડ સ્વામિનારાયણ. બોલો, 25 લાખ સ્ટીકરો ધરતી ઉપર લગાડવાનો મેં સંકલ્પ કર્યો છે. એક સ્ટીકર 2 રૂપિયાનું થાય છે, પ્લાસ્ટિકમાં. હો કે એ પ્લાસ્ટિકમાં છે, તમારી કારની પાસે લગાડો, વરસાદ વરસે, બગડે બગડે નહીં, એટલે 50 લાખ રૂપિયાના. પણ મને ખબર છે એ 25 લાખ સ્ટીકરથી અનેકની નેત્ર વૃત્તિથી ભગવાનમાં પ્રેમ વધશે, વૃત્તિ વધશે, ભક્તિ વધશે, સ્મરણ થશે, એનું એટલું બધું ફળ થશે કે અબજો ડોલર જેટલી કિંમત ના ગણાય. બોલો. અને આપણા શાસ્ત્રોમાં તો એમ લિખ્યું છે કે એક પળ પણ જો પ્રભુ કોઈ સંભારે તો પૃથ્વી જેટલું હોનું કમાણો. તો આ સ્ટીકરો શું પળ પ્રભુ સંભાળવામાં મદદરૂપ નહીં થાય? પળોય ભગવાન સંભાળવામાં મદદરૂપ નહીં થાય? 50 લાખની શું કિંમત છે? કાંઈ નહીં. ભગવાન સંભાળવા માટે તો કેટલી કેટલી શાસ્ત્રોમાં વિધિઓ ને વિધાનો ને કર્મ ને કાંડ ને યજ્ઞ ને યાગ ને નિયમ ને ધર્મ ને આ ને તે ને બધું કર્યું છે કે કોઈ પણ પ્રકારે આ જીવની વૃત્તિ ભગવાનમાં રહેતો ત્યારે આ સીધે સીધી મૂર્તિ તો પ્યોર માખણ છે, સીધા ભગવાન સાંભળે, સીધું હેત થાય ને સીધી વૃત્તિ તણાય. બોલો, હું તમને એક કહું, એક જણાને મેં કીધું હતું, મેં કીધું આ તારા બાપાએ આખા ઘરમાં ભગવાન ભગવાન કરી મૂક્યું છે કે તમને દીકરાઓ ગમતું નથી ને તમે છે ને પરણીને વહુ લાવીને નવું ઘર કરવાના છો. કેમ જે મારી વહુને આ બધું ધાર્મિકતા બહુ ના ફાવે, એ તો ફેશનવાળી હોય ને. મેં કીધું આ બધા ફોટા કાઢી એની જગ્યાએ બધા કોક હીરો હિરોઈનના બધા નબળાને ઉઘાડાને એવા બધા ફોટા લગાડી દો, પછી આ ઘર માર્યો, પછી તમારી વૃત્તિનો અભ્યાસ કરો, કેટલો ફરક પડે. કેટલો ફરક પડે? બહુ ફરક પડે. કેમ સમજો નહીં તમે? તમારા ટીવીના પડદા ઉપર તમે ભગવાન અને ધાર્મિક જ વાત જોયા કરો, એની જગ્યાએ તમે ખરાબમાં ખરાબ બ્લુ ફિલ્મ લાઈન જોયા કરો, તમારા હૃદયમાં કેટલો ફેર પડે? વિચાર કરો, બહુ ફેર પડે. તમારા રેડિયામાં, તમારા ટેપમાં, MP3માં, તમે CD માં તમે ભગવાનના કીર્તનો, ભગવાનની કથા સાંભળ્યા કરો, એને બદલે તમે નકરા ફિલ્મના ને બીજા ચીજા ગીતો સાંભળ્યા કરો, તો તમારા જીવનમાં, હૃદયમાં, વિચારોમાં કેટલો ફેર પડે? બહુ ફેર પડે. તમારી 5 ઇન્દ્રિયોના પાઇપોમાં તમે છે તે નકરા છોરિયાના બીજા ચીજાના ભંગાર બીજ આવી દો, તો તમારી હૃદય ભૂમિમાં બધું કેવું ઉગે? ખડ ને બાવળિયા જ ઉગે ને, કોરડા જ આવી દો તો. અને તમારી ઇન્દ્રિયોના 5ય ભાગમાં તમે કેવળ ઘઉં, બાજરો, શિંગ નાખો, તમારા ખેતરમાં ઘઉં, બાજરો, શિંગ જ ઉગે નક્કરી. એમ તમારા હૃદયમાં નૈરા ભગવાનના જ વિચાર થાય, તો કથા કીર્તન ને સ્તોત્ર મંત્ર જપ જવા દો. તો માટે વિવેક શીખો. સુજ્ઞેશો કિમ ભવના, તમે ભણેલા ગણેલા બધા ડાયા આજકાલ બધી રીતે તૈયાર માણસો છો. હવે તમે કઈ ભોટ કે ભોળા કે અભણ કે ગામડિયા નથી. માટે તમારે બહુ જાજુ ના કહેવું પડે, પટાપટ તમારે તો શીખી જવું પડે બધું. માટે સાવધાન. અને ઘણાય માણસ સુધરી ગયા છે, બાથરૂમમાં ટેપ રાખે છે, સવારમાં જાય નથી. અમારે છે એક નવીનભાઈ કેન્સાસમાં, અમેરિકામાં, એકલા ભગત છે, જેણે ભક્તો ચિંતામણી મહોત્સવમાં કથાના યજમાન થઈને લાભ લીધો હતો, ભક્તો ચિંતામણીની કથાનો. એ કે મને કે ગુરુજી, હું તો છે ને બાથરૂમમાં જ કથા ને ટેપ બધું રાખું છું. મને કે મારે 1.25 કલાક સવારમાં એક સાઈડ તો તમારી કથા સંભળાઈ જાય. મને કે કશું કામ નો, બારણું બંધ, બહુ એકાંત. મને કે છોકરા રડતા પડતા હોય તો બહાર આપણને અંદર કશી દખલ જ નહીં કે. એ હું સરસ સાંભળું છું ને કે રોજ, બહુ મજા આવે છે. પછી કે ટાઈમ મળે ન મળે, સવારમાં જાગ્યા નથી, બાથરૂમમાં ગયા નથી, બારણું બંધ કરીને સ્ટોપર આમ કરવાની, સ્ટેપની સ્વિચ ઓન કરવાની, આ રોજનો નિયમ કે છે. શીખી ગયા ને? બોલો, આવડી ગયું? અરે આ વૈજ્ઞાનિકોએ આ બધા સાધનો બનાવ્યા છે, એ આપણને ભગવાન પમાડવા માટે જ બનાવ્યા છે. બીજું કાંઈ આપણે સમજતા નથી. શું સમજો ને, એને જે હેતુ માટે બનાવ્યા હોય, આપણે તો કામ થઈ ગયું. પણ ઘણાને હજી નથી અક્કલ, બહુ ઓછી અક્કલ છે. કહીએ છીએ ઘણું, પણ ખોપડીમ નથી આવતું. તો દરેક હરિભક્તોએ પૂજાપાઠ કર્યા પછી થોડું ઘણું વચનામૃત, કીર્તન, કથા, વાર્તા રોજ કરી લેવું જોઈએ, રોજે રોજ. બરાબર ને? રોજ તમે દાંતન કરો છો કે નહીં? રોજ નાવ છો કે નહીં? રોજ તમે દૈહિક ક્રિયા કરો છો કે નહીં? રોજ કપડાં પહેરો, કાઢો, બદલો છો કે નહીં? એમ રોજ પૂજાપાઠ, જપ, કીર્તન, કથા, વાર્તા, વચનામૃત, આ બધું રોજે રોજ થવું પડે, ડેઇલી. એકે દી પડવો ન જોઈએ, કથા કીર્તન સાંભળ્યા વગરનો, વચનાવત વાંચ્યા વગરનો, શિક્ષાપત્રી વાંચ્યા વિનાનો. એમ આમાં આવ્યું એટલે તમને કહ્યું.
કરી હરિનું નૈવેદ્ય નિત્ય,
કરી હરિનું નૈવેદ્ય નિત્ય,
લેવી પ્રસાદિતે જનપ્રીત્ય,
લેવી પ્રસાદિતે જનપ્રીત્ય,
આત્મનિવેદિયે સદા કાળ,
આત્મનિવેદિયે સદા કાળ,
પ્રીતે સેવવા કૃષ્ણ કૃપાળ,
પ્રીતે સેવવા કૃષ્ણ દયાળ,
માયિક ગુણ રહિત શ્રી કૃષ્ણ,
માયિક ગુણ રહિત શ્રી કૃષ્ણ,
તેના સંબંધી એવા તમે જાન,
તેના સંબંધી એવા તમે જાન,
આત્મનિવેદી ભક્ત જે તમે,
આત્મનિવેદી ભક્ત જે તમે,
હો ક્રિયા સહિત નિર્ગુણ જાણું અમે,
ક્રિયા સહિત નિર્ગુણ જાણું અમે,
જળ ફળાદિ જમ્યા જેવું
મળે જળ ફળાદિ જમ્યા જેવું
કૃષ્ણ પ્રસાદે વિના લેવું
કૃષ્ણ પ્રસાદે વિના લેવું
આવે અંગે રોગ વૃદ્ધપાણું
આવે જો અંગે રોગ વૃદ્ધપાણું
આપતકાળ તણો દુઃખ ઘણું
આપતકાળ તણો દુઃખ ઘણું
તેમાં નાશક મૂર્તિ સેવી
તેમાં નાશક મૂર્તિ સેવી
ત્યારે બીજા તે ભક્તને દેવી
ત્યારે બીજા તે ભક્તને દેવી
એમ સમજી સર્વે સુજાણો
એમ સમજી સર્વે સુજાણો
તો પોતાની પહોંચ પ્રમાણ
વર તો પોતાની પહોંચ પ્રમાણ
કૃષ્ણ મૂર્તિ આચાર્ય જે આપી
કૃષ્ણ મૂર્તિ આચાર્ય જે આપી
અથવા તેણે હસ્તે કરી સ્થાપી
અથવા તેણે હસ્તે કરી સ્થાપી
કરો એ બે સ્વરૂપની સેવા
કરો એ બે સ્વરૂપની સેવા
બીજે નમસ્કાર કરી લેવા
બીજે નમસ્કાર કરી લેવા
સંધ્યા કાળે સહુજન મળી
સંધ્યા કાળે સહુજન મળી
જવું હરી મંદિર માં વાળે
જવું હરી મંદિર માં વાળે
ઉચ્ચ સ્વરે કરો ત્યાં કીર્તન હો
ઉચ્ચ સ્વરે કરો ત્યાં કીર્તન
હે તે હરીના નામનું ભજન હો
હે તે હરીના નામનું ભજન
કથા વાર્તા ત્યાં કૃષ્ણની નિત્ય
કથા વાર્તા ત્યાં કૃષ્ણની નિત્ય
કહેવી સુણવી આદર સહિત
કહેવી સુણવી આદર સહિત
તાલ મૃદંગે કૃષ્ણ કીર્તન
તાલ મૃદંગે કૃષ્ણ કીર્તન
ગાવા જન ઉત્સવ નિદાન
ગાવા જન ઉત્સવ નિદાન
કૃષ્ણ કીર્તન
કૃષ્ણ કીર્તન
કૃષ્ણ કીર્તન આમ આપણા મહારાજ કહે છે આપણા માટે પોતે દયા કરીને લખે જાય છે બોલો કેટલું સરસ ભગવાનનું નૈવેદ્ય રોજ ધરવું રોજ અને એ પ્રસાદીનું જ જમવું ધરાવ્યા વગેરેનું ખવાય જ નહીં કાંઈ પણ વસ્તુ તમારા ઘરમાં આવી ફ્રૂટ ફળ વસ્તુ પદાર્થ જે ખાદ્ય હોય પેય હોય એ પ્રભુને અર્પણ કર્યા વિના આ ગળામાં જવું ન જોઈએ સાંભળો છો ને જે બનતું હોય ઘરમાં રોટલી શાક જ ભલે ન હોય પણ ભગવાનને પાણીનો પાલો રોટલી શાક મૂકી ટોકરી વગાડીને આમ રાખી ભલે જ આજો ટાઈમ ન હોય તો માત્ર આમ ઘડીક ભગવાનની આગળ રાખજો નજર પ્રસાદી થઈ જાય ને તો એ અન્ન પાવનથી જશે અને તમને સારા સંસ્કાર આપશે જેના ઘરમાં જે કાંઈ રાંધવામાં આવે છે જે કાંઈ ખાવામાં આવે છે એ ભગવાનને ગણ્યા વગર એમનામ ઝાપટી જવાય છે ને ત્યાં બધા દુર્ગુણો આવવાના છે માટે બૈરા સાવધાન છોકરા સાવધાન વડીલો સાવધાન બધાએ સાવધાન થાવ અને એટલે જેના ઘરમાં એક સ્ત્રી પાત્ર જો ઉત્તમ ભક્ત હોય ને તો ભગવાનને ધરાવી ધરાવીને પવિત્ર થાળ કરી કરીને એના કુટુંબને જમાડ્યા કરે છે ને તે આખા કુટુંબને સત્સંગને સંસ્કાર બધું લાગે છે. બોલો, એ ભગવાનની પ્રસાદીની પવિત્રતાથી થાળ થાય છે એનો પ્રતાપ છે. માટે ભગવાન કહે છે કે પ્રસાદી જ જમવી, પ્રસાદી ન હોય જમાય જ નહીં. આપણે તો પ્રસાદી જ ખવાય, થાળ તો ભગવાન જમે, આપણે તો પ્રસાદી જ ખવાય. પ્રસાદી નથી ખલાસ, મોઢામાં ઉતરે જ નહીં, પ્રસાદી જ ખવાય, અર્થાત ધરાવેલું જ ખવાય. પ્રસાદી ન હોય ખવાય નહીં પીવાય નહીં, આટલો નિયમ રાખવો જોઈએ. આનાથી શું થશે ખબર છે? નહીં ખાવાની વસ્તુ બધી કપાઈ જાહે. ભગવાનને ડુંગળી ધરાવાય નહીં, દારૂ મીઠ વગેરે કાંઈ ધરાવાય નહીં. મોટો ફાયદો થાય. એક જણા જ કહેતા હતા, હું ભગવાનને ચા ધરાવીને પીવું તો મને દાંત બોયો. ભગવાન પોતે એમ કહે છે કે ભાઈ કેફી વસ્તુ ખાવી નહીં પીવી નહીં, બરાબર છે? ચા છે એક કેફ કરનારી વસ્તુ છે, જોકે બહુ કેફ કરનારી નથી, છતાંય પણ ચા કોફી વગેરે વસ્તુ છે તો કેફી જ. શુભસાગરમાં દામોદરાનંદજીએ તો કળિયુગની બેન કીધી એને, હા, અને ચા ને બીડી હગી બેન, હા, અને કોફી અને માછીને છોડી. આમ તો બધું હરખ્યું, એ ન હોય તો બહુ સારો, એમાં કાંઈ જરૂર નથી એની એકેય ની. પણ ઘણાને હવે કુટેવ પડી ગયો હોય, જાય નહીં, ચાર પાંચ હબડકા મારે પછી આંખ્યું ખુલે, બગાહા પછી બંધ થાય. ત્યાં હવે તે પાવડા છું કે બગાહા જ ખાધા કરે, ને બગાહા બગાહા કે ચાબા થઈ, ચાબા મળશે બધા ઉપાધી. આ કુટેવ છે ખાટો નથી સારું, આ ધરાવીને જમવાનું રાખો ને તો ભારે કામ થઈ જાય. કશું એવું ખાઈ જ એકો નહીં, શું કરો? અરે આપણા પાકીટમાં ભગવાનની મૂર્તિ રાખીએ, કાંઈ પણ બહાર ગામ બીજે ત્રીજે ફળ ફ્રૂટ ખાવાનું થાય આશે તે છે, તરત પાકીટ કાઢીને ભગવાનને ધરી, મહારાજ જરા ગામ નજર કરી દો એટલે અમારો બેડો પાર. પછી પ્રસાદી કરીને જમી, જમવાનું ફળ થાય. કહે છે ભગવાનની એક પ્રસાદી કણકી અન્ન ખાય ને અને એક યજ્ઞનું ફળ થાય છે. શું કરવા ફળ નથી લેતા? આપણે તો ફળ ખાઈને પાછું ફળ થાય, બરાબર? આમ ભગવાનને આમ સફરજન આમ ધરાવીને ખાવ, ફળ ખાવ ને પાછું ફળ. બોલો, વગેરે ધરાવ્યા ઝાપટી જાઓ તો કોણ બાપો ફળ આલે? ગયું. માટે આત્મની બધી ભક્તોએ કાંઈ પણ ભગવાનને ધરાવ્યા વગર ખાવું પીવું નહીં, આ એના નિયમ છે. આત્મનિવેદીએ સદાકાળ રે, પ્રીતે સેવવા કૃષ્ણ દયાળ રે, એને સદાકાળ ભગવાનને સેવવા. માયક ગુણ રહિત શ્રીકૃષ્ણ રે, તેના સંબંધી એવા તમે જન રે, આત્મનિવેદી ભક્ત જે તમે રે, ક્રિયા સહિત નિર્ગુણ જાણું અમે રે. ભગવાન કહે છે કે ભગવાન પોતે માયિક ગુણે રહિત છે, એ દિવ્ય કેવળ ચૈતન્યનો જ આકાર છે, મનુષ્ય હોય તોય. એમાં જે પંચભૂતો છે તે ભગવાનને સ્વીકાર્યા હોવાથી, ભગવાનની સત્તાથી સત્તાવાળા હોવાથી તે છે જ નહીં, ભગવાન જ છે. એટલે ભગવાનમાં છે ને પંચભૂત જોવાય જ નહીં, ચોખી ના. ભગવાનની મૂર્તિમાં ધાતુ પાષાણ કે હાડ માંસ જોવાય જ નહીં, છે તો એ નહીં જોવાના, એ ચૈતન્ય જ છે. કેમ જે ભગવાનની હકુમતમાં છે એટલે નથી જ, ભગવાન જ છે. આટલું ગળે ઉતારી જાઓ ને તરત કલ્યાણ થઈ ગયું, સમજો. એવા જે ભગવાન, તેના સંબંધી એવા જે તમે આત્મનિવેદી ભક્તો, તે ભગવાનના સંબંધને કારણે ક્રિયા સહિત તમને નિર્ગુણ જાણું છું. તમે નિર્ગુણ ને તમારી ક્રિયા સગુણ એવું નહીં, તમે ભગવાન જેવા દિવ્ય ચૈતન્ય મૂર્તિ છો એમ હું માનું છું. જેમ ભગવાનમાં કંઈ માયાનો ગુણ નહીં, એક પરમાણુ પણ માયાનો નહીં, એમ ભગવાનના જે ભક્તો છે આત્મનિવેદી, એમાંય માયાનો એકે પરમાણુ સમજવો નહીં. ભગવાન પોતે નથી સમજતા, પછી આપણે સમજવો હોય તો સમજો. જો આમાં કીધું ક્રિયા સહિત નિર્ગુણ જાણું અમે, શ્રીજી કેશ કે હું તમને ક્રિયા સહિત આખે આખા નિર્ગુણ જાણું છું. તમે દિવ્ય ચૈતન્ય મૂર્તિ છો અને તમારી ક્રિયાએ નિર્ગુણ છે, દિવ્ય છે, દિવ્ય. માઈક છે જ નહીં, તમે જે કરો છો એ બધું દિવ્ય. લેવા તમે ઊંઘો એ દિવ્ય, જમો એ દિવ્ય, તમે ધંધો કરો એ દિવ્ય. કેમ છે, તમે આત્મનિવેદી છો, તમારું જીવન જ ભગવાન અર્થે છે. તમે ધંધો ભગવાન માટે કરો છો, તમે જમો છો એ ભગવાન માટે, તમે હુવો છો એ ભગવાન માટે, જાગો છો એ ભગવાન માટે, તમે કપડાંય ભગવાન માટે પહેરો છો, તમે માંદા પડો દવાઈ ભગવાન માટે લ્યો છો. કેમ છે, હાજો થઈ જો ભગવાનની સેવા થાય. હે, તમે હુવો છો એટલા માટે કે થોડાક આરામ કરી લઈ પછી સવારે પૂજા હારી થાય. બરાબર છે. તમે કપડાં બપડા હારા એટલા માટે પહેરો છો કે ભગવાનના આપણે ભગત છીએ, આપણે લગર વગર ના રહેવાય, ભગવાનને ગમે નહીં. હે ગોપીઓ આંખે આંજણ આંતી બહુ સરસ એવો મેકઅપ કરતી, કેમ તો જેવી તેવી રહીએ તો કાનાને સારું ન લાગે. થઈ ગઈ ભક્તિ, આખી વાત જ જુદી છે આત્મનિવેદીની. બોલો, તમે વહેલા ઉઠીને બહુ ધ્યાન રાખીને ધંધો કરો છો, શું કરવા કે આપણે બરાબર હરખું રળીએ તો ભગવાનના ઉપયોગમાં આવે આ ધન, ભગવાનને ભગવાનના ભક્તોને અર્થે વપરાય. માટે કાળજી રાખીને ધંધો કરવાનો, લફડફફડ નહીં. કેમ છે, ભગવાનને માટે તમે આત્મનિવેદી લોકો ભક્તિ કરો છો, ધંધો કરો છો, એટલે તમારો ધંધો એ ભક્તિ. બોલો, તમે હુવો એ ભજન, જાગો એ ભજન, જમો એ ભજન. કેમ છે, તમે જમો છો એ જમતા નથી તો, અરે તમે તો જમો છો એ જગન કરો છો. બ્રહ્મણે સ્વાહા, વો તો યજ્ઞ હો રહા હૈ. એટલે તમારી એક એક ક્રિયા નિર્ગુણ છે આત્મનિવેદીની. સમજાય છે મારી વાત? કેમ જે તમે આત્મા પરમાત્માને નિવેદન કર્યો છે, નિવેદનનો અર્થ અર્પણ, જેણે પોતાનું બધું જ અર્પણ કરી દીધું હોય આત્માને આત્મીય બધું, એને આત્મનિવેદી ભક્ત કહેવાય. જેણે સમર્પણ નથી કર્યું તે આત્મનિવેદી ભગત નથી. જેણે હૃદયથી પરમાત્માને કહી દીધું કે હું અને મારું બધું જ હે હરિ તારું, સ્વતંત્રતા જેને મટાડી દીધી, આપોઆપ ભગવાનના થઈ ગયા, હવે પોતે પોતાનાય ના રહ્યા, એ આત્મનિવેદી છે. એ આખાય દિવ્ય છે અને એની બધી ક્રિયાએ દિવ્ય છે. કેમ જે એ ભગવાનના છે એટલે એની ક્રિયા બધી ભગવાનની છે, ભગવાનને અર્થે છે, માટે બધું દિવ્ય. હવે સમજી ગયા છો મને લાગે છે. હા, આમ તો તમે બધા ડાયા તો ખરા. આત્મનિવેદી ભગત અને આત્મીય સભ્ય એ બેમાં ફેર છે. આ બધું ભગવાનને દઈ દે, બધો ભાર ને પોતે નિર્ભર થાય એ આત્મનિવેદી ભગત છે. તમે ભાર ભગવાનને સોંપો ને તમારા માથે પોટલું રાખો તો આત્મનિવેદી નહીં. આમ તો મોટા ભાગના ડોશી જેવા જ છે. ડોશમાં વજન બહુ તમારા માથે પોટલાનું છે, મેલો ગાડામાં બેસી જાઓ, તે ડોશી ગાડામાં બેસી ગયા, પોટલું હેઠું મૂકે નહીં. ગાડા ખેડૂએ ગાડું આઈ ગયું તો મારી જ પોટલું માથે રાખીને ગાડામાં બેઠેલા. ગાડા ખેડૂએ કીધું કે હવે હેઠું મેલો તાક, ના બાપા બળદને એટલો વજન ઓછો. કોણ જાણે કઈ રીતે ડોશીએ હિસાબ કાઢ્યો, કોણ જાણે શું મગજ હાંક્યું, માથે ને માથે રાખ્યું. બોલો, એમ આપણે ભગવાનના થયા, ભગવાનનું ભજન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પણ પોટલો માથે ને માથે રાખીએ છીએ કે કેમ, તો કે પ્રભુને એટલો વજન ઓછો, એટલું હું કરી લઉં એમ, હું અને મારું. હા, બે ગયું નહીં ત્યારે શું ધૂળે આત્મનિવેદી થયા? આત્મનિવેદી એટલે હું ભગવાનને ધરાવીને ખાય એટલે આત્મનિવેદી થઈ જાય? જોજો, હા ઘણા કે હું તો આત્મનિવેદી છું, સાચી ધરાય વગર જમતો નથી એટલે. બોલો, લે એમ આત્મનિવેદી નહીં થઈ જવાતું. પરમાત્માને સોંપી દો આત્માને આત્મીય બધું જ, એટલે આત્મનિવેદી. અને કાંઈ અઘરું નથી, કશું ભગવાન લઈ લેતા નથી. એને દિલથી તમે દઈ દો ને એટલે એ પોતાનું માની લેશે અને બધું આપણી પાસે જ રહેવા દેશું. બોલો, ઘણા હરિભગત મોટા સંતને જઈને કે તમે કયો એટલા રૂપિયા લખાઈ દો, કયો જ ઘર વેચી દઉં, ઘરાણા વેચી દઉં, બધું પેરે કુપડે થઈ જાઉં ને બધું તમને દઈ દઉં, તે શું સાધુ લઈ લે? એમ કે આ બધું તમારા આશીર્વાદથી છે, તમે જ આપ્યું છે, તમારી અમી દ્રષ્ટિએ આ બધું છે. અમે તો પહેરે કપડે હતા, કાંઈ નહોતું, આ જે છે એ બધું તમારું છે, તમારો સંપૂર્ણ હક છે, લઈ લો. છૂટી ગયું, સમર્પાય ગયા, થઈ ગયા આત્મનિવેદી, આખે આખા ચૈતન્યકાર છે અને એની બધી ક્રિયા ભગવાનને જ અર્થે હોવાને કારણે દિવ્ય અને ચૈતન્ય છે, જ્ઞાનાકાર છે, એની ક્રિયા જ્ઞાનાકાર છે, એ કરતા જ નથી રહ્યા, એ તો ભગવાનમાં ભળી ગયા, એના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ, આવું થઈ ગયું છે, સમજો તો હારું, નહીતર કઈ નહીં.
માય ગુણ રહે તશી કૃષ્ણ તેના સંબંધી એવા તમે જન.
આ ભગવાનના દેહના સંબંધીની વાત નથી હો. હવે ઘણા ઊંધું લે, આ તો બધા ભાઈ ભાઈના માણા ને, તેના સંબંધી એવા તમે જન એમ કે, આ તો આ ભગવાન સંબંધી જે ભક્તો એટલે આત્મનિવેદી ભક્તોની વાત,
સમજવું જોઈએ, નહીં તો વારા ભગવાનના સંબંધી બધા ભૂંડ,
કેમ હયગ્રીવ ભગવાનના સંબંધી બધા બધા ઘોડા, બોલો કચ્છ ભગવાનના સંબંધી બધા કાચબા, એને હગાઈ જ હોય ને, એમ જ્યાં જ્યાં ભગવાને જ અવતાર લીધો એને વાહે વધ્યું બધું કુળ ગણાય,
એમ આ સંબંધીની વાત નથી, પ્લીઝ કઈ ઊંધો વરત કાઢતા નહીં. અહીં તો જેને ભગવાનને આત્મશુદ્ધા સમર્પિત કર્યું છે એ ભગવાનના સંબંધી છે, એ જ સાચા સંબંધી ભગવાનના,
બાકી દેહ કરીને સંબંધી હોય પણ હવે એમાં હોય નહીં કાંઈ, ભગવાનને દાય છડે, બોલો હા અમે સાધુ થયા બરોબર છે, ભગવાનને સમર્પાઈ ગયા, હવે અમારા સંબંધી કોણ? જે ભગવાનના સાચા ભગત હોય સમર્પિત હોય બધા અમારા સંબંધી, હવે અમારા દેહના સગા જે બધા હોય, માં ને બાપ ને કુટુંબ ને ભાઈ ને કાકા ને ભાણા ને ભાભી ને ફઈ ને ફુવાન, એ બધા અમારા સંબંધી, એટલે અમે એને ગણતા નથી ત્યારે ભગવાન એને ગણે, એટલે બધા એવા બધા મેળ વગીના હોય તોય અમે અમારા સંબંધી છે એમ જાણીને તમને માધ્યમ ઘાલ્યા કરીએ, તમે ડાયાક મૂર્ખ, એવું જ થાય મૂર્ખપણું, ભગવાનમાં એવું મૂર્ખપણું હોય જ નહીં. એટલે ભગવાનના સંબંધી એટલે કે ભગવાનને તન મન ધન સંપૂર્ણતયા જે આપી ચૂકેલા છે એ જ ભગવાનના સાચા સંબંધી.
માયક ગુણ રહિત શ્રી કૃષ્ણ તેના સંબંધી એવા તમે જન, આત્મનિવેદી ભક્ત જે તમે ક્રિયા સહિત નિર્ગુણ જાણવા અમે તમને ક્રિયા સહિત આખે આખા દિવ્ય નિર્ગુણ ચૈતન્યાકાર સમજીએ છીએ.
ભગવાન સમજે બોલો, આપણા જ નહીં સમજાતું, આપણે ઊંઝી ખોપરીશ, અજ્ઞાની મુવા છે ને એટલે બીજું કઈ નથી.
મળે જળ ફળાદી જમ્યા જેવું કૃષ્ણ પ્રસાદી વિના ન લેવું, આવે અંગે રોગ વૃદ્ધ પણું આ બધું પાળ તણું દુઃખ ઘણું.
હવે બીજી વાત કે છે કે કારે કે તમે માંદા પડી જાઓ કે વૃદ્ધ થઈ ગયા હો, કાં જેલમાં જવાનું થાય, કંઈક એવી જગ્યાએ જવાનું થાય કે નાવા બાવન ન મળે, ત્યાં તમારી જે પૂજા હોય ને એ બીજા ભગતને દેવી કે ભાઈ થોડા દી તું કર, અથવા તો તમે વૃદ્ધ થઈ ગયા હોય થાય એવું હોય જ નહીં તો કાયમ એને આપી દેવી, કહેવા તને આપી, એમ ભગવાનનું સ્વરૂપ એને દઈ દેવું, પણ પડ્યું ન રાખવું, અપૂજ્ય ન રાખવું, ખ્યાલ આવી ગયો? એમ સમજી સર્વે સુજાણ વર્તો પોતાની પહોંચ પ્રમાણ. ક્યાંય તમને મારી જીગીને હેરાન કરવાની વાત હું નહીં કરતો, કે તમારી પહોંચ પ્રમાણે વર્તો, બસ હું રાજી છું.
કૃષ્ણ મૂર્તિ આચાર્ય જે આપી અથવા તેણે હસ્તે કરી થાપી કરો એ બે સ્વરૂપની સેવા, બીજે નમસ્કાર કરી લેવા, આ સંપ્રદાયની એક મર્યાદા છે. ભગવાનની મૂર્તિની ઉપાસનાની એક રૂપતા રહે, કોઈ પોતાની મેળે ગમે એવા સ્વરૂપો બનાવીને થાપી દે અને બધાને દઈ દે અને ઉપાસનાની એક રૂપતા ન રહે તો બહુ તકલીફ થઈ જાય, માટે એક મર્યાદા બાંધી, એક કેન્દ્રી વાત કરી જેથી એ ખરખું રહે, સમજાણું? નહીતર કોઈક આઠ ભૂજાળી મૂર્તિ કરે, કોઈક ચાર ભૂજાળી કરે, સમજાણું? ભગવાને તો તે કાળે જેને જેવું લાગે એવું દર્શન દીધું હોય, પરંતુ ઉપાસ્યતા એ ખરખી રહેવી જોઈએ, માટે આ મર્યાદા ભગવાન બાંધતા ગયા છે. સંધ્યા કાળે સહુજન મળી જવું હરિમંદિરમાં વળી, ઉચ્ચ સ્વરે કરો ત્યાં કીર્તન હેતે હરિના નામનું ભજન.
સંધ્યાકાળ થયો નથી કે ભગવાનને મંદિર પહોંચ્યા નથી, જો કે આ લખાણું એને 200 વર્ષ થઈ ગયા, તેથી દીવાલ લાઈટ કોમ્પ્યુટર ફોન કાંઈ નહોતું, હાંજ પડી નથી, બધા નવરા. આજનો યુગ પલટાઈ ગયો છે, માટે કદાચ સંધ્યા કાળે કોઈ જોબ વસાદ કાર્ય વસાદ આશે તેશે ના આવી શકો તો કાંઈ વાંધો નહીં, દિવસમાં ગમે ત્યારે સવારે બપોરે સાંજે તમને ટાઈમ મળે ત્યારે મંદિર પધારો અને મંદિરે આવી ભગવાનના ભાવથી નેહથી નેણા ભરી દર્શન કરો, પ્રદક્ષિણા કરો, દંડવટ કરો. અવતાર થોડું હયું હેઠું કરીને આવવું, બહુ ભાગા ભાગમાં નહીં, ઘણા આવે દર્શન કરવા પણ ભગવાન છે ભાગી ગયા તો છે કાંઈ વાંધો નહીં, હાલો જય સ્વામિનારાયણ, તરત ઉપડે એવું નહીં, એવું નહીં. કઈ એકાદી કથાનો લાભ લેવાય એવી રીતે જીવન સેટિંગ કરો. મંદિરમાં 2-4-5 કથા થતી હોય એમાંથી એકાદીમાં તમે બેસી શકો, આરતી ધૂન શાંતિથી હયું હેઠું કરીને કરી શકો, દોડી દોડીને સોલાઈને મરીને લાકડામાં બળી જાઓ, કાંઈ અરે નહીં આવે, કરો કાંઈક થોડુંક વજન કરો. હે કે સંધ્યા કાળે સૌ મળી જવું હરિના મંદિરમાં, વળી ઊંચ સ્વરે કરો ત્યાં કીર્તન, હેતે હરિના નામનું ભજન, ઊંચ સ્વરે તાળી વગાડીને કીર્તન ગાઓ. ઘણા તો બોલે જ નહીં, તાળી પાડે નહીં. આ હાવ જોવાનું હોય તો જાળીએ ટેકો દઈને આમ બેઠા હોય, જાણે કોઈક મારી ગયું હોય એમ. બોલો, આણીકર સભા મંડપમાં સાધુ કથા કરતા હોય તો એના નો બેહે, વલગર બેહે મોરે ઠાકોરજીની. આણીઘર તો પગ જ ન દે, કથાનો તો એવો એને અભાવ કે વાત કરો બા. અમારે તે કથા તે મને એક દી કે કથા તો મને કડવી ઝેર લાગે. એટલે કેમ સ્વામી એવું? મને કે નહીં, મને તો કેડ્યું સડે, કથામાં બેહવું જ નહીં. 60 વર્ષ ના હતા મેં બેહોને કડી તો કે નહીં કથામાં, મેં ન જાઉં ધામમાં, કથા સાંભળો ભગવાનની આજ્ઞા છે કથા સાંભળવીને કરવી એમ. મને કે પહેલા તો મારે સ્વર્ગમાં જવું છું, મેં ન્યા હું ડાયટું તમારે તક નથી સાંભળ્યું ને અપસરા હોય કે હા હા, મેં નરકમાં નથી જવું તો કે ન્યા જઈ આવ્યો છું. ધામમાં મને કે છેલ્લે બધું જોઈને ગયા જીવે છે ગયા, લગભગ છી ખબર ક્યાં ગયા ગયા. કથા સાંભળવાના અંગ પાડો, તમે સેવા કરો છો એની ના નથી. ઇંડોળામાં, ઉત્સવમાં, સમૈયામાં, મંદિરમાં, પારણા, જન્માષ્ટમી, દિવાળી, અન્નકોટ, આ તે શાકોત્સવ, ફલાણું, ઢીકડું, બહુ તમને વંદન, લાખ લાખ વંદન. પણ કથા નહીં સાંભળો ને તો તમારામાં સારા ગુણ નહીં આવે. અંત્યના 24મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ ના પાડી શકે કે કથા સાંભળવાની જેને ટેવ નથી ને એનામાં સારા ગુણ આવતા નથી. બોલો, આ નુકસાની તમારે સહન કરવી છે તો કથા સાંભળવાનો અંગ ન રાખવું, નહી તો રાખવું. કથા સાંભળવી જ. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કથા તો ચોક્યા જ છે, ચોક્યા જ બોલ્યા નથી. દંડો લઈને ફરતા સોસાયટીમાં, લાકડો પછાડે, પાછો ખોખારો કરે, આ સોસાયટીનો વોચમેન ને ઓલી સોસાયટીનો વોચમેન બે પડકારા કરે, શું હાંકલો થાય તો ચોર આવ્યા જ ભાગી જાય. એમ કથા વાર્તા એ પડકારા છે. કથા વાર્તા થાય, વચનામાં તો વાંચો ને સાંભળો ને કાંઈક કેસેટ સાંભળો એટલે કાંઈક હૃદયમાં નબળા વિચાર રૂપી ચોર આવ્યા જ ભાગી જાય, કે ભાગો. અહીં તો જ્ઞાનનું અંજવાળું થયું અને અહીંયા તો ધર્મ વૈરાગીનો દંડો પીડ્યો. હે કે અહીંયા તો બાપરે બાપ ભક્તિનો હાંકલો થયો એટલે નબળા માણા ભાગી જાય, ઊભા જ ન રહે, ચોરી થાય જ નહીં. નહીતર આપણે કથા વાર્તાને ન સાંભળીને તો મંદિરે જઈને દર્શન કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ, એ રૂપી બધું ભજનનું ફળ કમાઈને લાવી, પણ કથા વાર્તાની ચોકિયાત કે પહેરો કે વોચમેન કે સિક્યુરિટી ન હોય તો પાછા આલી કામ કરો લોભ બધું ચોરી જાય, લૂંટાઈ જાય. સમજાઈ ગયું? બહુ ડાયા છો તમે બધા, તરત વાત સમજી જાઓ છો. અને જેને કાંઈ કરવું જ ન હોય ને એ બધી વાતમાં આ જ પડે. હા સરસ સરસ, સમજી ગયો સમજી ગયો. કારણ કે એને સમજીને કામ જ ન હોય, કારણ કે કરવાનું કાંઈ હોય નહીં, હું સમજીને નકામું. હા, એક જણો મને કહેતો, મને કે તમે ગમે એમ કહો, મને ખોટું ન લાગે, મેં કરવું એટલે લાગે.
નહી તેનું કામ લગાડવું ખોટું. આવું છે. ઉચ્ચ સ્વરે મંદિરમાં જઈને કીર્તન કરો, હેતે હરિના નામનું ભજન કરજો, કથા વાર્તા ત્યાં કૃષ્ણની નિત્ય કહેવી સુણવી આદર સહિત. બોલો, કથા વાર્તા કહેવી અને સાંભળવી, કોઈ સંભળાવે તો સાંભળવી, નહીં તો પોતે બેસી જવું વર્ણાવટ લઈને વાંચવી. તાલ મૃદંગે કૃષ્ણ કીર્તન ગાવા જન ઉત્સવને દન. ઉત્સવને દિવસે તો ખાસ, બાકી રોજ અનુકૂળતા હોય તો ઢોલકા બોલકા વગાડીને કીર્તન ગાવ, મજા આવશે.
મારા જન કહ્યું જે મે આગે,
મારા જન કહ્યું જે મે આગે,
મારા જન કહ્યું જે મે આગે, હો હો,
મારા જન કહ્યું જે મે આગે.
એવી રીતે રાખો અનુરાગ,
એવી રીતે રાખો અનુરાગ,
ભાષા ગિરવાણ ના ગ્રંથો દાસ,
ભાષા ગિરવાણ ના ગ્રંથો દાસ,
કરો બુદ્ધિ પ્રમાણે અભ્યાસ,
કરો બુદ્ધિ પ્રમાણે અભ્યાસ,
જે જનથી થાય કામ જેવું,
જે જનથી થાય કામ જેવું,
તેને કામ બતાવવું તેવું,
તેને કામ બતાવવું તેવું,
તે પણ પ્રથમ વિચારી લેવું,
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 પછી કામ કરવા સોંપી દેવું,
પછી કામ કરવા સોંપી દેવું.
અમારા આશ્રિતોએ પોતાની બુદ્ધિ પ્રમાણે શાસ્ત્ર અભ્યાસ કરવો. ગિરવાણમાં ગ્રંથો પહેલાં બહુ હતા, એટલે ગિરવાણના ગ્રંથોનો અભ્યાસ કરવો, અથવા તો ગુજરાતી ગ્રંથોનો, એને બરાબર ડિટેલથી સમજવા માટે વારંવાર વાંચવા, વિચારવા, કંઈક પ્રશ્ન થાય તો એક નોટમાં ઉતારવા, પછી કોઈ ભક્ત મળે સમજણા કે કોઈ મોટા સંત મળે ત્યારે તરત જ કાગળિયું કાઢીને બધા પ્રશ્ન પૂછીને પાછું કન્ફર્મ કરવું, આમ જ્ઞાન પ્રાપ્ત કરવાની, અભ્યાસ કરવાની ચીવટ રાખવી. સત્સંગ કર્યો ને મંદિરે જ્ઞાન વાંચીને મૂકી દીધું, આમનામ જિંદગી આખી ન કાઢવી. અને જે માણસથી જેવું કામ થાય તે માણસને તેવું જ કામ દેવું, એની યોગ્યતા, એની બુદ્ધિ, એની સામર્થ્ય તપાસી. જે માણસ જે કાર્યમાં લાયક ન હોય ને એ કામ એને કદી ન સોંપવું. રસોઈ હોય એને રસોઈનું કામ જ સોંપાય, કીર્તનીય હોય ને કીર્તન ગાવા દેવાય. હવે કીર્તનીયને રસોઈમાં સોંપો અને રસોઈયાને તમે કીર્તન ગાવા બેહાડો, માણા ભાગી જાય બધા, આવું થાય, અને રસોઈ કોઈ ખાય નહીં. માટે જે લાયક હોય એને એ કામ સોંપવું, આ એક વિચક્ષણતા બતાવી. ડાયાપણું કેવું બધું ઝીણું ઝીણું શીખવાડ્યું નહીં. હા, તમારો દીકરો બહુ તમને વાલો હોય પણ જો તે લાયક ન હોય તો ધૃતરાષ્ટ્રની જેમ દુર્યોધનને ગાદીએ બેહાડવાની ઈચ્છા ન રાખવી, યુધિષ્ઠિરને ગાદી દેવી, કારણ કે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજ્યને લાયક હતા, દુર્યોધન નહીં. તમારો વાલો હોય એટલે એ લાયક હોય તો પછી. મોટાભાગના માણસો આ ઉપાધિ કરે છે, એનો સંબંધી હોય ને કાંઈ એનો વાલો હોય એટલે પછી એને જ આપી દો આ કામ, સારું કામ એને દઈ દો, બાકીના બધા નબળા કામમાં કાઢી નાખો વાસણ ઉટકવાનું. પણ એ તમારા ભલે નથી, પણ આ કામ એનાથી થાય એવું છે અને એ જ લાયક છે. માટે અહમ મમત્વ છોડી, રાગ દ્વેષ છોડી, જે માણસ જે કામને લાયક છે એ કામ એને કરવા દો, એમાં જ તમારું અને બીજા બધાનું ભલું છે. તે પણ પ્રથમ વિચારી લેવું, પછી કામ કરવા સોંપી દેવું. બધું માથે લઈને ન કરવું. ઘણા માણસ છે ને જેટલા કામ હોય ને ઘરમાં કે ઓફિસમાં બધા માથે લઈને ફરે એકલો, કોઈને હોંપે જ નહીં ને, મોટો મજૂર. એટલે આ મજૂર મટીને મેનેજર થા કે નહીં, થોડો ઘણો તો થા. ઘણા માણા બહુ સારા, હું વાળા ડાયા કામગરા જીવરા આખો જી મેનેજ કરે, થાકે નહીં પણ કોઈને કઈ હોંપે નહીં, બધા કામમાં અહીં પૂગે નહીં, કામ બધું અટવાય બગડે. બોલો, અમે તો ઘણા હરિભગત ને ઉત્સવ સમય અમે સમિતિ કરીને વળી હેડ થાપી અને મોટેરા. હા, આ સમિતિના વ્યવસ્થાપક આ ફલાણા ભાઈ રહેશે, 50 સ્વયંસેવકો લઈને એને વ્યવસ્થા કરવા માટે ને મોકલ્યા હોય, બધા આટા મારે નીવડે કામ કરે. આપણે કીધું હોય આટલી સફાઈ તો કરાવી નાખ, સમજાય જી હાવણો લઈને છોટી પડે. કોક ને કેવું, એને કહેતા હાથે કરી લેવું સારું, હૈયું બાળવું, એને કહેતા હાથ બાળવા. ખોલા ભાઈ, આ બધી માછા કોઈ નો દીકરો થાય, અહીંયા આ કહેવત ક્યાં લેવો? તું માથે ઉભો રહે, બધા પાસે કરાય કે આમ ની નામ આમ ની નામ. વ્યવસ્થા કરવાનું કામ તારું છે, મજૂરી કરવાનું કામ એનું છે. આવું બરાબર. અને ઘણાને આપણે છે તેમ કીધું હોય કે તું આ કામ કરતી, કામ કરે નહીં ને વ્યવસ્થા કરવા માંડે, મેનેજર થઈ જાય સીધો. ધરા એ પાણી એ સાણો વણો. અરે કામ કરનારા એક જો તમે 10 જણા છો, એમાં 9 જણા મેનેજર થઈ ગયા, એક મજૂર રહ્યો, હવે કામ ક્યાંથી થાય? હા હા, કેટલી બધી ભગવાન સ્વામિનારાયણે ઝીણી ઝીણી શિખામણીઓ આપી છે.
જે જનના જે હોય દાસ, તેની રખાવવી પરદાસ. અન વસ્ત્ર શક્તિ પ્રમાણ, આપી સુખી રાખવા સુજાણ.
આપણે જે આપણા સેવકો રાખ્યા હોય, આપણા જે કાયમી માણસો હોય, એની આપણે ખરેખર બરદાશ્ત રાખવી જોઈએ. કેમ જે આપણા માણસો છે, આપણને સમર્પિત છે, આપણા દાસ છે, એની આપણે પોતે જવાબદારી લીધેલી છે. માટે એ સુખી છે કે દુઃખી છે, હાજો છે કે માંદો છે, એને ખાવાનું મળ્યું કે નહીં, કપડાં એની પાસે છે કે નહીં, એને કોઈ ટેન્શન નથી ને એને કોઈ ચિંતા નથી ને, તમારા દાસની તમારે બરદાશ્ત રાખવી જોઈએ. સમજી ગયા ને તમે? આમાં દાસમાં જેનો તમે પગાર નથી આપતા એ માણસો આવે, કે તમારી પત્ની, તમારા બાળકો, કે તમારા ભાઈઓ, કે તમારા ભેગા કોઈ ભાણિયા માસી છોકરા કે બીજા ત્રીજા કોઈ માણસો હોય, કોઈ તમારે ઘરે ભણવા આવ્યા હોય, કોઈ માંદા થઈને દવાખાના માટે આવ્યા હોય, આ છે તે છે જેની તમને જવાબદારી હોય, એની પ્રત્યે તમારે બેદરકારી ન રખાય. ભગવાન ના પાડે છે, અન વસ્ત્ર શક્તિ પ્રમાણ આપી સુખી રાખવા સુજાન, તમારી ફરજમાં આવે છે. અમારા બધા સાધુ હોય, પછી પાર્ષદો છે, સાધકો છે, કોઈ મંદિરમાં આવીને સેવા કરવા રહ્યા હોય કે હું મારે 15 દિવસ ટાઈમ છે અહીં સેવા કરું, હવે બિચારો સેવા કરતો હોય પણ એને નાવાની કાંઈ તકલીફ હોય, કાંઈ હોવાની તકલીફ હોય, મચ્છર કરતા હોય તો આપણે મચ્છરદાની લાવી દેવી પડે, નહીંતર ગોલી ટીકડી આવે, કાંઈક એનું ધ્યાન રાખવું પડે. ટૂંકમાં ભગવાન સ્વામિનારાયણ તો સમય ઉત્સવ કરે તો દેશ દેશાવરથી સંઘ આવે અને ઉતારા આપવા પોતે રસ લેતા, પાછા ઘોડે ચડીને ઉતારે ઉતારે ખબર પૂછતા, સીધું પાણી કોઈને થઈ નથી રહ્યું ને, કંઈ અગવડ નથી ને, અજાણ્યો માણા પહેરવા દેશો નહીં, આવું બધું. અને પોતે જેવું વર્ત્યા એવું મહારાજ શીખવાડે છે. જેવા ગુણવાળો જન જે હરે, તેવે વચને બોલાવો તે હરે. જેવા ગુણવાળો હોય ને એને એવે વચને બોલાવવું, દેશકાળ અનુસારે એને અયોગ્ય રીતે ન બોલાવવો તેને, એને એમ જ બોલાવાય. સમજ્યા? ગામના મુખી હોય ને એને કેમ છો મુખી કાકા, એમ જ કહેવાય, બીજું ન કહેવાય, એ તો રૂપાજી થાય. સમજી, એના એ ગુણો છે. સમજ્યા? માજી મેયરને કહેવાય કે માજી મેયર પધાર્યા એમ. હા, એમાં પછી આપણે એમ નહીં માનવાનું ઘટાણ કાં તું છો, જે હોય તે એકવાર થઈ ગયા એટલે જિંદગીભર એની મારી માજી લાગે. આપણે એમાં હાજી રાખવું, નાજી ન કરવું. સમજે? ભગવાનની આજ્ઞા છે, મોટા માણસને મોટાની રીતે, નાના માણસને નાના રીતે. હા, એ વાજાકી જુદી છે. ગોપાલ સ્વામીએ જે માણસ જેવા ગુણે યુક્ત હોય તે માણસને તેવા ગુણે બોલાવવો જોઈએ, એમ રાખવો જોઈએ. પણ ગોપાલ સ્વામીને ઓલા મંગળદાસ ઉપર બહુ હેત હતું ને, તે વડોદરાનો કલેક્ટર થયો તોય સ્વામી એને મંગળીઓ જ કહેતા, હે મંગળિયા હાય કેમ છો. હવે એને આ તો આ આજ્ઞા પ્રમાણે તો એમ મંગળીઓ ન કહેવાય, પણ ત્યાં આખી વાસ દૂધી હતી. સ્વામી પાસે ભણેલો ને બાળક થઈને રહેલો એટલે સ્વામી એના બાપની જગ્યાએ હોય એમ એને હેત આપતા, એમ મંગળિયા. એના માટે તે સારું હતું, સમજ્યા. એ જે દિવસે ભગવાન રાજા થયા, રાજા રણછોડ રાય, તેજી ક્યારેક એને એ દુઃખ થતું કે મને હવે કોઈ કાનુડો નથી કહેતું એમ, હે મને કોઈ કાનુડો નથી કહેતું. એ માં કહેતા એ મને સાંભળે, એ મારું હાચું, એ નાનું પણ એ કોઈ કીધું છો હે? હા, પછી મોટપણાની મજા મને કડવી લાગે કાગડા, પછી મોટપની મજા મને કડવી લાગે એમ કોક જગ્યાએ. પછી આપણે મોટા કલેક્ટર હોય, સાહેબ હોય, મોટા આમ હોય, તોય પણ કોકની પાસે તો નાના હોય, એટલે એ આપણને કદાચ એમ બોલાવે તો એની માથે આ આરોપ ન નાખવો. હે, આપણે રતનસિંહ સાહેબ ગણાતા હોય પણ કોક બહુ આપણા હેતવાળા ને આપણાથી બહુ મોટા હોય તેમ કે કેમ રત્ના, તો એમ નહીં માનવાનું કે તારી જાજના. પણ આપણા તળ તપાસી આવીને આપણે કોઈને રત્નો કહેવું નહીં, કે ઈ કહે છે મારે હું વાંધો એમ કહેવાય, એમ એમ ન કરાય. આપણે આપણી રીતે જીવાય, હા, નહીં મુશ્કેલી થાય. એક શેઠ એના નોકરમાંથી બહુ ખીજાય, બહુ ખીજાય, બહુ ખીજાય, લાલ છોડ છે, ઢૂંસા કાઢી નાખે એવો ખીજાય, ઠરે જ નહીં શેઠ એવો ગરમ. ને નોકરને એમ થયું કે મારા દીકરાના રોજનું દુઃખ, બીજે નોકરી મળે નહીં, જવું ક્યાં, પેટના પડાકા એટલે કામ તો કરવું જ પડે, આનું કરવું હું રોજ મુજાયો. એમાં એક દી વળી કામકાજ માટે શેઠને ઘેરે નોકરી ગયો, અને એ વખતે છે ને શેઠ એના છોકરામાં જ ખીજાના બોલો. તે છોકરો દોડીને ખોળામ બેહીને કે પાપા, ત્યાં શેઠને ક્રોધ ઉતરી ગયો ને માંડે હાથ ફેરવા, મારો દીકરો, હવે આ લટુપટું બધું જોયું, નોકરને એમ થઈ ગયું કે મારા દીકરાનો આજ ઉપાય ચડ્યો, અજમાવ્યા જેવો છે. મને શું ખબર શેઠ નો ક્રોધ ઉતારવાની સ્વીચ એટલે એની મૂછો તાણવી એમ. અમેરિકામાં અમે ઘણી વખતે જઈએ ને તેમ કે આ લાઈટ કેમ થાય, તો કોઈ દોરી ખેહો લાઈટ થાય, બંધ કરવાની તો ફરી વાર ખેહો એટલે બંધ થાય, એને ગોચી કાઢ્યું. એમાં તેથી જ વળી શેઠ આવ્યા દુકાને, અન નોકર માથે ખીજાણા ખરેખર લાલ છોડ થઈ ગયા, તો ખીજાવું ખીજાવું મને ઉપાય આવડી ગયો છે એમ કરીને ખોળામ બેન મૂછતા ની એ લાઈટ બેન્ડ થવાને બદલે લાઈટ થઈ. અરે તારી જાત નો ખેલ થયો, એટલે આમ ન કરાય. કોક કરે છે એટલે આપણે ન કરાય, એ તો એનાથી મોટા હોય તો એને ગમે એમ કે ગમે એમ વઢે, એનો અર્થ એ નથી કે આપણે એને વઢી શકાય. ખ્યાલ આવ્યો? આ જો આમને પૂછો, એમની ઓફિસમાં છે ને એના ઉપલા સાહેબનો ફોન આવે ને તો એમને શું કરવાનું ખબર છે? વાતે વાતે, જી સર, જી સાહેબ, જી જી સાહેબ, હા હા સાહેબ, હા હા સાહેબ, એને હા હા સાહેબ કરી અને પછી તરત એને વાહિલાને ફોન કરવાનો, સાંભળ એટલે બોલ્યો શરૂ કરે, જી સર, જી સાહેબ, પછી આને ન્યા જી સાહેબ, જી સાહેબ, આ બધું આવું છે. માટે જેવા ગુણવાળો જે જન રે તેવે વચને બોલાવો તે હરે, દેશકાળ અનુસારે આ એક વિવેક છે, એને ભૂલવું નહીં. અને ક્યારેક જો આમાં બાફણપટ્ટી થઈ જાય તો મુશ્કેલી થઈ જાય, આમાં માણસને ખોટું લાગી જાય, વગર જોતાનું આપણું કામ બગડે, બરાબર છે? ભગવાને કેવું સરસ શીખવાડ્યું. લ્યો હવે કે છે, ગુરુ ભૂપ વૃદ્ધ ત્યાગી હોય,
ગુરુ ત્યાગી હોય,
વિદ્યાવાન તપસ્વી છોય,
વિદ્યાવાન તપસ્વી,
આ છ જણા, એને આવતા આદર કીજે,
એને આવતા
મીઠું મીઠું બોલી માન
દીજે
ઉઠી મીઠો બોલે માન દેજે
ગુરુદેવ સભા જા ભૂપતિ રે
ગુરુદેવ સભા જા ભૂપતિ
ત્યાં બેસવું મર્યાદાએ અતિ
ત્યાં બેસવું મર્યાદાએ
પગ ન ચડાવવો
પગ પર પગ ન ચડાવવો
પગ પટે કરી ન બાંધવો
પગ પટે કરી ન બાંધવો
નિજ આચાર્યને અનુસરવો
નિજ આચાર્યને
તેની સાથે વિવાદન કરવું
તેની સાથે વિવાદન કરવું
સર્વ પોતાની શક્તિ પ્રમાણે
સર્વ પોતાની શક્તિ પ્રમાણે
પૂજવાન ધન વસ્ત્રે સુજાન
પૂજવાન ધન વસ્ત્રે સુજાન
જેવા ગુણવાળો જન જે હ
જેવા ગુણવાળો જન જે હ
તેવે વચને બોલાવવો તે હ
તેવે વચને બોલાવવો તે હ
એક એક આજ્ઞાઓ ભારે કામની છે ગુરુ ભૂપ વૃદ્ધ ત્યાગી વિદ્યાવાન તપસ્વી આ છ જણાને આપણે ત્યાં આવે ત્યારે ઊભા થવું આદર કરવો મીઠું બોલવું આસન દેવું આ છયનું આ રીતે હંમેશાને માટે માન આપીને એમની પાસે આપણે નિર્માનીપણું દાખવવું કારણ કે આ છય જણાની આગળ સહેજય માન જો આપણામાં દેખાય તો એ લોકોનો આપણા ઉપર રાજીપો રહે નહીં અને આ લોકોનો રાજીપો આપણા જીવનને બહુ જ ઉપયોગી છે માટે પોતાના ગુરુ રાજા વૃદ્ધ ત્યાગી વિદ્યાવાન અને તપસ્વી એમાં અભિમાન નહીં રાખવાનું ઘણી વખત અભિમાન આવે છે માણસને કંઈક બીજા ગુણો હોય ને આપણામાં એને લઈને અભિમાન આવી જાય આપણા ગુરુ આવ્યા હોય પણ આપણે કંઈક ધનનું કે બીજું ત્રીજું માન હોય કે આપણે મોટી સત્તાવાળા હોઈ તો આપણને એમ થાય કે પણ માં શું એમ મારી અત્યારે ડ્યુટી છે ને હું અત્યારે આમ છું તેમ છું ફલાણું ઢીકડું અથવા તો હું મોટો અધિકારી છું રૂપિયાવાળો છું મારું સમાજમાં માન સન્માન બહુ છે તે હું ઊભો છે ને આદર ન કરું ને આવો બેસો એમ ન કહું તો ચાલે એમ આવું પછી રાજા રાજા હોય ને રાજા એ આવે એટલે કોઈ નેતા આવે તો એ નેતાનું આપણે સામે જઈને એનું સ્વાગત કરવું પડે એને મીઠે વેણે બોલાવવા પડે ત્યાગી હોય એને હકે એમ ન રખાય કે અમે તો ત્યાગી છે તું આવીને દંડવટ કરી પગમાં પડ અમે કઈ તને નમ્મી બમ્મી નહીં અમારે તો નસ નસમાં સ્વામિનારાયણનો કેપ આ સ્વામિનારાયણ જ કેસ કે એની સામે જાવું દરવાજા સુધી અને બોલાવવો મીઠે વેણે બેહાડવો માન આપવું બહુ સારું છું તમે આવ્યા કહેવું પડે મોટા માણસોને પછી વૃદ્ધ વૃદ્ધને આદર આપો પછી ત્યાગી સાધુ હોય સાધુ સંતો ત્યાગી એને પણ બારણી આવીને આદર કરવો કે ગામને પાદર પધારો બહુ સારું છું તમે આવ્યા પછી વિદ્વાન માણસ હોય તો એનું એ રીતે સન્માન કરો કેમ જે વિદ્યાવાન છે બહુ જાણે છે બધું એટલે એનું પણ એ રીતે આપણે મીઠે વેણે બોલાવવું આસન આપવું પાણી આપવું હું લેશો હું આ તે જમજો આવું તેવું એનું સન્માન કરવું અને તપસ્વી કોઈ તપસ્વી હોય તપ બહુ કરતા હોય વ્રતો નિયમો આ તે તો એનું જાળવવું અને આ છે જણા જો કુરાજી થાય તો આપણું બહુ બગડે ગુરુ કુરાજી થાય તોય મુશ્કેલી રાજા કુરાજી થાય તો મુશ્કેલી
વૃદ્ધ નો શાપ મળે તો મુશ્કેલી, ત્યાગી ગુરાજી થાય તો શાપ દે, વિદ્યા વાળો જો નારાજ થાય તો એ નડે, તપસ્વી નારાજ થાય તો એનો ક્રોધ નડે. વિદ્યાવાન છે એ તો જાણકાર છે, પછી આપણે કંઈ કામ હોય ત્યારે પછી હરખો નો હાલે, એટલે આ બધાને હાસવા પડે. ખ્યાલ આવ્યો? આમાં વિદ્યા એટલે શાસ્ત્રની જ વિદ્યા એવું નથી, કોઈ પણ કળા કે કોઈ પણ વિદ્યામાં માણસ પારંગત હોય તો એ વિદ્વાન ગણાય, અને એ આપણી કામની વ્યક્તિ ગણાય. સમજ્યા? ડોક્ટરે વિદ્વાન ગણાય, વકીલે વિદ્વાન ગણાય, તે લાઈનના. એટલે આપણે એને હરખી રીતે બોલાવવા પડે. એન્જિનિયર છે એ વિદ્વાન ગણાય, અને એ માણસો બધાએ આપણા જીવનમાં ગમે ત્યારે આપણે કાયમ લાગે એની આરે સારો વ્યવહાર રાખ્યો હોય તો, એમ ભગવાન શીખવાડે છે. એને આવતા આદર કીજે રે, મીઠું બોલી માન દીજે. ગુરુદેવ સભામાં અને રાજા પાસે મર્યાદામાં બેસું, ભલે સભા ન હોય પણ રાજા બેઠો હોય તો એની ભાઈ પગ ઉપર પગ ચડાવીને કે ગોઠણ બાંધીને કે આમ કંઈક આમ બીજી રીતે ન બેહું. જે આસન અભિમાન સૂચક હોય તે એની પાસે ન રાખવું, ગુરુ પાસે પણ નહીં અને સભામાં પણ નહીં, મર્યાદાએ બેસું. અને આ એક બે વાત લખી, પગ ઉપર પગ ચડાવો અને પગ પટે કરીને બાંધવો નહીં, સમજાણું? પણ એ સિવાય અમુક આસન અભિમાન સૂચક છે, સમજાણું? ઘણા માણસને તમે જોજો, હું તમને સ્ટાઇલ કરી બતાવું, એ છે ને આમ બેઠા, હવે આ પગ ઉપર પગે નહીં ચડાવ્યો, નથી કાંઈ વસ્ત્રથી બાંધ્યું, પણ જો આમ મેં આવી રીતે જોયેલા વડતાલમાં, આના પહેલાના બોર્ડમાં, એના પહેલાના બોર્ડમાં એક હતા ચરોતરના પાટીદાર, તે આમ ઓફિસમાં આમ ગાજી છે કે બળવા બધા સાજોને હો મારું કામ છે, આમ કરે મને એમ થાય તું વયો જાય ને આફેની ચૂંટણીમાં, બધી હવા વહી જાય, સાણો અમારો આમ સીધી રીતે વાત કરીને આ બધા સાચું છે, તું ટ્રસ્ટી છો તો વાંધો નહીં, પણ તારે સામે છે એ બધા ત્યાગી છે, આમ ન હોય એમ, તારા હાથમાં સત્તા બરોબર છે, પણ એટલું બધું અભિમાન કે ની વાત જવા તો ભગવાન ના પાડે છે. પછી નિજ આચાર્યને અનુસરવું, ત્યાંની સાથે વિવાદ ન કરવું, સર્વ પોતાની શક્તિ પ્રમાણ પૂજવા, અન્ન વસ્ત્રે સુજાણ, આચાર્યશ્રીની આજ્ઞાને એની રૂચિને અનુસરવું અને એમની સાથે વાદ વિવાદ ન કરવો, ભગવાનની ના છે. સર્વ પોતાની શક્તિ પ્રમાણે જે થાય તે અન્ન વસ્ત્ર ધન વગેરે કરીને એમની પૂજા કરવી. આચાર્યને આવતા સાંભળી જવું સન્મુખ ઉતાવળું વળી, ચાલે આપણા ગામથી જ્યારે જવું ઉતાવળા ગામ બારે. આચાર્ય આવે તો ગામની ભાગોળ સુધી, આજકાલ આપણે ગામની ભાગોળ તો બહુ આઘી હોય તો બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ ત્યાં સુધી જવું એમને લેવા, પછી ત્યાં સુધી એમને વળાવવા જવું, આ એમનું માન છે, એમની મર્યાદા છે, કેમ જે એમની સત્તા છે એ પ્રમાણે એમનું ગૌરવ હંમેશા રહેવું જોઈએ. કોઈ પણ મોટો માણસ હોય એમની સત્તા પ્રમાણે એમનું માન સન્માન અને વજન જો બધા ઉપર હોય તો બધાનું ભલું થઈ શકે, અને એ પ્રમાણે એક સૂત્રતા અને સત્સંગ આખાનું રૂડું રહે. હવે કહે છે, બહુ ફળવાળું હોય કર્મ રે, પણ ન હોય જો તેમાં ધર્મ રે, એવું કર્મ તેને તજી દેવું, ધર્મ રાખતા સુખને લેવું. બહુ ફળ આપણને લાગે કે હું આમ કરું ને તો બહુ મને ફળ મળે, એટલે કે બહુ રૂપિયા મળે, મચ્છી ઉછેર કરું ને ગામના તળાવમાં તો રૂપિયાવાળો થઈ જાઉં, અથવા તો મરઘી ઘર કરું રૂપિયાવાળો થઈ જાઉં, અથવા તો મીટની દુકાન કરું ને ધોમ પૈસા આવે. એવી કોઈ પણ વસ્તુ, કોઈ પણ ધંધો, કોઈ પણ કામ કરવાથી તમને ખૂબ ફાયદો થાય એવું લાગતું હોય, તમને એમ થતું હોય કે એક સહી કરું ને તો આટલા રૂપિયા મળે, પણ જો એ ખોટું હોય, અધર્મ એમાં હોય તો ના કરાય, ભગવાનની નાશ. તમને એમ થતું હોય કે આ માણસને જો આવી રીતે આમ કરીને આમ કરી નાખું તો બધું આમ થઈ જાય તેમ થઈ જાય, એમ કરીને જો અધર્મ કરો તો તમને ભગવાન પછી દંડ દે, ભોકા કાઢ નાખ્યો. માટે જેમાં અધર્મ હોય એમાં તમને બહુ લાભ થાય એવું લાગતું હોય, તમને સત્તા મળે એવું હોય, ધન મળે એવું હોય, માન મળે એવું હોય, તમારી નામના થાય એવું હોય, પણ એ બધા ફાયદા છોડીને
ભગવાનની આજ્ઞામાં રહેવું, ભગવાન તમને બધા જ ફાયદા આપવા બંધાયેલા છે જો એની આજ્ઞામાં તમે રહેવા બંધાવ તો. પણ તમે તમારી મેળે ફાયદા લૂંટવા, મોટા થવા, રૂપિયાવાળા થવા, સુખી થવા, કારકિર્દી મોભો વધારવા, ભગવાનની આજ્ઞા ભક્તિ મર્યાદા છોડીને તમારી મેળે દોડશો, ભગવાન મેળ નહીં પડવા દે. અને કદાચ મેળ પડી જાહે તો એમાં અંતે સુખ નહીં થાય, દુઃખી જ થાઓ. સત્તા મેળવી નહીં તમે હેરાન થઈને મરી જાઓ, કાં તમારો કોઈ ખૂન કરી નાખશે. પૈસા મેળવી નહીં તમે દુઃખી દુઃખી થઈને મરી જાઓ, કાં તમારું કોક લૂંટી જાય ને કાં તમને કોક મારી નાખશે. અને કાં બધું હોવા છતાં તમારા હાથમાં કાંઈ નહીં રહે, બોલો. એટલા માટે ભગવાન જેટલા મોટા કરે એટલા જ મોટા થવાની આશા રાખો. માટે ફળ લોભે કરી જન રે, ધર્મ ત્યાગવો નહીં કોઈ દન રે. સમજી ગયા? પૂર્વે મોટા ઋષિ મુનિ માયે રે, થયો હોય અધર્મ જો કાંઈ રે. પૂર્વે આપણે જોઈ કે ભાઈ ધર્મ રાજા જુગારી મતા, ફલાણા એ આમ કર્યું હતું. એમાં તમને કાંઈક અધર્મ આચરણ જણાતું હોય તો પણ તમારે એ વાદ નહીં લેવાનો, એના નબળા આચરણો વાદ નહીં લેવાનો, અને એણે જ કરેલા જે સારા આચરણ હોય એનો જ વાદ લેવાનો. ખ્યાલ આવી ગયો? પૂર્વેની વાત ક્યાં કરો છો? આજકાલે જે મોટા વહિયાત વ્યક્તિઓ હોય એ પણ કાંઈક એવું કરતા હોય કે જે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ હોય, તો એ કરે છે મારે હું વાંધો, એમ નહીં લેવાનું. હે કે એ તમાકુ ખાય છે ને એ ચા પીવે છે તો આપણે પીવાય જ ને. એ આવા મોટા ભગત ને આવા મોટા સંત કે આવા મોટા ગાદીપતિ ધર્માચાર્ય છે, એ આમ કરે છે તો આપણે શું વાંધો છે, એમ એનો મોટાનો વાદ નહીં લેવાનો. એમના જે ધર્માચરણ હોય ને એનો વાદ લેવાનો, કે એ વહેલા ઉઠે છે ને આરતીમાં જાય છે ને પૂજા કરે છે, આવા મોટા છે તોય આપણે જ કરવું જ પડે ને, એમ વાદ લેવાનો. શીખવાડે જ કેમ લેવું એ. સમજી ગયા? સમજી ગયા? તે અધર્મની ઓટ ન લઈએ રે, તેને ધર્મ કયો તે ગ્રહીએ રે. બસ એમણે જે ધર્માચરણ કર્યું હોય અથવા ધર્મ પાળવાનું જે કહ્યું હોય, ધર્મ પરાયણ એના વચનો હોય એ લેવા, અને એના એ અધર્મ પરાયણ કે પછી ન માનવું. વેદમાં આ વાત આવે છે, અસ્માકમ સુચરિતાની તાની આચરણીયાની, અમારા હારા કર્મ તમારે અનુકરણ કરવા, અને અમારી ધાર્મિક જે તમને આજ્ઞા હોય પાળવી. અમે કંઈક બીજી ચીજે અમારા સ્વાર્થને લોભે મતલબે કરીને તમને કંઈક ઊંધી કરીએ આજ્ઞા, કે જે આજ્ઞા શાસ્ત્રીય ન હોય, સુખદાયી ન હોય, તો અમારા મતલબની જાણીને તમે ન માનવી. બધું લખ્યું છે. અને પછી કીધું કે છાની વાત જો કોઈની હોય તેને છતી કરશો માં કોઈ, પ્લીઝ. ઘણાને આ વાત ન સમજાતી કે હડો તો ખુલ્લો જ કરવો જોઈએ, એમાં ભલાઈ નથી, નકર ભગવાન ના ન પાડે. સમજાણું? કોઈ પણની વાત તમે કંઈક જાણી ગયા તો જાહેર ન કરશો, પી જાઓ, મનમાં પી જાઓ. અને બને ત્યાં સુધી અમુક બહુ ખરાબ વાત હોય ને તમે જો ભાળી ગયા કે જોઈ ગયા કે જાણી ગયા, તો એ વ્યક્તિને તમે એવું ન કળાવવા દેશો કે હું જોઈ ગયો છું, નહીં તો તમારું ખૂન કરી નાખે, અમથી અમથા મરો. કાં તમને હેરાન કરે ને કાં સંડો હોય, બીકમાં બીકમાં તમે કાંઈ ન કરવાના હોય પણ એને ભય લાગી જાય કે આ માણસ હવે મને છોડશે નહીં, આ મારું જોઈ ગયો છે, એટલે ગમે એમ તમને હેરાન કરી નાખે. સમજાણું તમને? હા, ન ભાડ્યું હોય એમ કરી નાખો. તમે પૂછે તો મને કઈ ખબર નથી કે તું મને જોઈ ગયો દારૂ પીધા, ના ના મને તો મને કઈ ખબર નથી, તે કઈ ભાડ્યો જ ના, મેં કઈ ભાડ્યો જ નથી. કે તું એ વખતે ત્યાં આવ્યો હતો? તો કે ના હું નતો, કોઈક બીજો હોય છે, નહીતર તકલીફ થાય. આ બધા વિવેક શીખવા પડે જીવવા માટે. જીવતા આયુષ્યુ ભગવાનની ભક્તિ કરીને ધામમાં જાઉં. સાની વાત તો કોઈની કોઈને કેવી જ નહીં કે છે. જગમાહી હોય જીવ જેવો રે તેને તેવો સન્માન દેવો. સાની વાત કોઈને કેવી નહીં, અને બહુ જાહેર વાત હોય ને એ છુપાવવાનો ખોટો દાખલો કરવો નહીં. અમારે એકવાર એવું બનેલું, મોટી સભામાં ભાષણ થયેલું, પછી અમે એક જગ્યાએ ગયા, ત્યાં એક જણાએ પૂછ્યું કે ભાષણમાં એણે શું શું કીધું મારે વિશે, તો કે ના તમારા વિશે કાંઈ બોલ્યા નહીં. તો કે હોલા હું મારા કોડા, જો આ સભામાં ન્યા હતો એણે બધી વાત કરી. પછી બહાર નીકળ્યા ને તો મેં કીધું આ ખાનગી વાત હતી છુપાવતા, તમે હજાર માણામાં બોલ્યા હોય એ હું છુપાવીને તમારું કામ હોય, ખાનગી રહેવું હતું.
મેં કીધું તમે મૂર્ખ ને ખોટા ઠેર્યા, ક્યારે લફંગો લૂંચો સામાણ આવ ખોટું બોલે. જે બોલ્યા હતા ને એના પક્ષે નાઈ હતા, એ આના વિરુદ્ધમાં બોલેલા. એટલે કે હું એને સારું રાખું એમ, કાંઈ તમારા વિશે નહીં જ બોલ્યા, પણ બીજા એના પક્ષેના બેઠા હોય કે જ ને કે આવું બધું ભળ્યું. એટલે ગુપ્ત વાતને જાહેર ન કરવી, અને બહુ જાહેર થઈ ગયું એને છુપાવવાનો ખોટો અમ છે એમ તો હું કામ મૂરખ થવું, કારણ કે એ છુપે જ નહીં તમારી છુપાડીને, તમે મૂરખને ખોટા નાલાયક ઠરો. આવું થઈને પૂર્યું. અને જગમાહી હોય જીવ જેવો રે તેને તેવો સન્માન દેવો. જે માણા જેવા હોય એને એવું સન્માન આપજો. આપવું જ પડે, એને એટલો બિરદાવવો જ પડે, એને એટલો વખાણવો પડે, એને એટલો હાર પાન સન્માન માન આગળ લાવીને કરવું જ પડે. આ તો મર્યાદા છે. ઘણા માણસને એમ થાય છે કે આ બધું શું પણ એમ. વિદેશમાં હું ગયો હતો ને ત્યાં મને એક જણા મળેલા, મને કે આ તમે બધા સમય ઉત્સવ કે બીજું બીજું કાંઈ કરો એમાં કે આ રાજકારણી ને પોલીસો ને બધાને લાવો ને એમાં તમે એના સન્માન કરો, તે તમને શોભે છે કે એ કેવા હોય તમને ખબર છે? મેં ખબર હોય ને, મને કીધું એવા ને હું એને આઈડિયા ભરશેટ લાગે ને પાપ લાગે ને આમને તેમને. મેં કીધું ભાઈ તમારે છે ને આ કાંઈ કરવું છે? મેં કે હું એની જરૂર, આપણે ભગવાન છે ને, મેં બધી વાત સાચી, પણ ભગવાને જ જો કીધું હોય કે જે માણસ જેવો હોય એનું એ પ્રમાણે સન્માન કરવું, એ સત્તા ઉપર છે. એ પછી વ્યભિચારી છે, ચોર છે, પાપી છે, એ બધીની વાત પછી. એ માણસને જો તમે એનું સન્માન જે રીતે થવું જોઈને થતું હોય એ પ્રમાણે ના કરો તો તમને ગમે તે રીતે હેરાન કરી શકે છે. તમારા મંદિરનું કામ અટકાવી શકે, તમને મળતું હોય રોકી શકે, અમુક તમને ન થવા દે ન થવા દે, જેને હાથમાં જ. એટલે ભગવાન સ્વામિનારાયણે વિવેક શીખવાડ્યો છે. અભિમાનમાં અભિમાનમાં વિવેક તોડશો નહીં, એનું સન્માન જરૂરી હોય એનું કરવું જ જોઈએ. એટલે લખ્યું છે સર્વમાં સમદ્રષ્ટિ ન આરોપી, કે બધામાં ભગવાન રહ્યા છે ને બધા હરખાજ છે, મોટાની મર્યાદા ન લોપી. માટે મોટાની મર્યાદા લોપશો નહીં જો સુખી થવું હોય તો. અને આ આજ્ઞા તો બહુ કામની છે. ઘણી વખતે માણસને આ આજ્ઞા લોપાઈ જાય છે. એટલે ભગવાને બહુ ચોખવટ કરી કે સમદ્રષ્ટિ ન કરતા. જ્ઞાની થઈ જાય ને પછી સમદ્રષ્ટિ માલિકો લાવી નાખે, કે બધા ભગવાન છે ને બધા રહ્યા છે ને બધા બધા સંવર્તે મને એમ, એવું ન હાલે સંવર્તે જેવું. હવે ચાતુર્માસના નિયમ વિશે વાત કરે છે કે નિયમ અધિક ચોમાસામાં ધારી સમરો શ્રી કૃષ્ણ દેવ મોરારી શક્તિ ન હોય તો એક માસ રે રાખો નિયમ શ્રાવણમાં દાસ. ચારેય મહિના નિયમ કંઈક લેવો લેવો ને લેવો ચોમાસાના. શક્તિ ન હોય તો શ્રાવણ મહિનો એક મહિનો તો કંઈક નિયમ લેવો જ. નિયમ અધિક તે સુણી લઈએ રે કૃષ્ણ કથા સાંભળી કહીએ. એક ભગવાનની કથા સાંભળો અથવા કહો, કીર્તન કરો અથવા મહાપૂજા કરો અથવા જપી મંત્ર ને સ્તોત્ર ઉચ્ચારી મંત્ર જપો, કાં તો સ્તોત્ર પઠો અથવા તો પ્રેમે કરીને પ્રદિક્ષિણા કરો અને કાં તો સાષ્ટાંગ દંડવડ કરો. આ આઠ નિયમમાંથી એકાદો નિયમ પ્રેમથી ધારીને ચાર મહિના પાળો, એનાથી ભગવાન બહુ રાજી થાય છે. ચાતુર્માસ બે એટલે નિયમ વગેરે ન રહેવું, નિયમ લેવો લેવો લેવો. ઘણા માળા લેતા જ નથી, એવું બધી કડાકૂટ કેસ. પણ કાંઈક નિયમ રાખજો. આજે રવિવાર છે એટલે થોડુંક વધારે ચલાવ્યું છે, બરાબર. સાંજે 5 વાગે શિક્ષાપત્રીની કથા જ રવિસભામાં આપણે લઈ લેશું. સર્વે કોઈ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.